આજે આપણે આ ગરડા પ્રથમ પ્રકરણનું 41મું વચનામૃતમ પઠન કર્યું. એ વચનામૃત વિશે કાંઈ પણ થોડું સાંભળીએ એ પહેલા થોડી પાયાની વાત કરી લઈએ. વિસ્મય અને જિજ્ઞાસા એ જ્ઞાનના જનક છે. જનક એટલે પિતા. જ્ઞાન પેદા કરવું હોય તો વિસ્મય અને જિજ્ઞાસા બંને જોઈએ. આ બે હશે તો જ્ઞાન પેદા થશે, જ્ઞાન પ્રાપ્તિ થશે. જ્ઞાન પ્રાપ્તિ થશે તો સાચો રસ્તો હાથમાં આવશે, અને સાચો રસ્તો હાથમાં આવશે તો સાચા સુખને ઠેકાણે પહોંચાશે. એટલે જ્ઞાન અવશ્ય આવશ્યક છે. જ્ઞાન એ પ્રકાશ છે. પ્રકાશ વગર જેમ આપણે અથડાઈએ એમ જ્ઞાન વગર માણસ ભક્તિ કરે તો પણ અંધશ્રદ્ધામાં અટવાય ખરો. પરંતુ શરત એટલી છે કે આંખમાં વિસ્મય જોઈએ અને દિમાગમાં જિજ્ઞાસા જોઈએ. તમે નાના બાળકને જુઓ, એની આંખમાં અગાધ વિસ્મય છે. વિસ્મય એટલે આશ્ચર્ય ભાવ. એ પશુ પક્ષી કીડી મકોડી જે કંઈ જોશે એમાં ડૂબી જશે એવા અહોભાવથી બાળક જોતું હોય છે કે એની કોઈ સીમા નહીં. એ નાનો રંગબેરંગી તિતલી ઉડતી હોય, પતંગી ઉડતું હોય તો ખિલખલાટ હસશે, પાછળ દોડશે, એને સમજાશે નહીં, એને પકડશે, તોડીને અંદર જોવા પ્રયાસ કરશે. બહુ વિસ્મય ભર્યું હોય છે બાળકમાં. પરંતુ આપણે એ બાળ મટીને યુવાન થયા એટલે વિસ્મય ગાયબ થઈ ગયું. હવે ક્યાં એ વિસ્મય થતું નથી સૃષ્ટિમાં. સૃષ્ટિ અતિ વિસ્મયકારી છે, પરંતુ આંખમાંથી વિસ્મય જતું રહ્યું. એ સૂર્ય, ચંદ્ર, નક્ષત્રો, નદીઓ, ઝરણાઓ, સાગરો, અરે સવારનો થતો સૂર્યોદય એ શું ઓછી વિસ્મયકારી ઘટના છે. એ તો રોજ ઉગે છે એટલે વિસ્મય કે આશ્ચર્ય થતું નથી. પણ કાલ સવારે પશ્ચિમમાંથી પણ એક સામો સૂર્યોદય થાય તો વિસ્મય થાય. શું થાય છે સૃષ્ટિમાં? ધીમે 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 અંધકાર સંકેલાતો જાય, પ્રકાશ ધીમે ધીમે ફેલાતો જાય. દરિયાના મોજાઓ ગડગડા કરીને દુદુંબીના નાદ સૂર્યોદયના વધાવા કરતા હોય, તરંગોથી જાણે સૂર્યોદયને અર્ઘ્ય આપતા હોય, નદી ઝીરણાઓ જ્યારે આમ ગીત ગાતા હોય, પક્ષીઓ કિલકલાટ કરીને જાણે ઉલ્લાસનો પર્વ મનાવતા હોય, કુકડો છે એ છડી પોકારતો હોય, કોયલ છે જાણે આરતી ઉતારતી હોય, પતંગિયાઓ છે જાણે ઉછળી ઉછળીને પ્રભુનો શણગાર કરતા હોય, ક્યાં વિસ્મય ઓછું છે? ક્યારેક ગામડાના ખેતરમાં જઈને પૂનમની રાત ગાળવા જેવી છે. કેવું વિસ્મય વરસી રહ્યું છે. ચંદ્ર પથ્થરનો જ છે, ધૂળ માટીનો છે, પણ કેમ આવો શીતળ પ્રકાશ આવે છે? અરે ગુલાબના છોડ ઉપર ઝૂલતું ખીલેલું ગુલાબનું ફૂલ સવારના પહોરમાં ઝાકળના બિંદુઓથી લથબથ હોય અને જો વિસ્મય ભાવથી જોયા કરો તો ગાંડા થઈ જાય. કળા રે અપરમ પાર વાલા એમાં પહોંચે નહીં રે વિચાર, એવી તારી કળા રે અપરમ પાર. અણુમાં આખો વડ સંકેલ્યો એના મૂળ ઊંધા મોરારજી, મોરના ઈંડામાં રંગ મોહન, મોરના ઈંડામાં
રાંગા મોહન કેમ પૂર્યા કિરતાર, એવી તારી કળા રે અપરંપારજી, કળા રે અપરંપારજી।
મોટા ભાગે વિસ્મિત થતું નથી, અને થાય તો દિમાગમાં જિજ્ઞાસા જાગતી નથી, સૌંદર્ય પ્રેમી થઈને બેસી રહે છે। એ જિજ્ઞાસા શું કે આવી અદ્ભુત સૃષ્ટિનો રચયિતા કોણ, આવી વિસ્મયકારી સૃષ્ટિનો રચયિતા કોણ, અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, તું થોડી જિજ્ઞાસા કર કે આ સૃષ્ટિનો કર્તા કોણ છે, શું આ બધું આમ જ ચાલે છે। એ જો જિજ્ઞાસા થાય અને સદગુરુ ને સત્શાસ્ત્ર થકી જો એનો જવાબ મળે તો જીવના હૃદયમાં ભક્તિનો ઉદય થાય। પરંતુ વિસ્મય નથી, જિજ્ઞાસા નથી, વિસ્મય ને જિજ્ઞાસા થાય છે કોઈની સરસ લેક્સસ મર્સિડીઝ ગાડી જોઈને। કુદરતમાં ક્યાંય નથી થતું, મેન મેડમાં થાય છે। ઓહો બહુ સરસ ગાડી છે, કોની છે, કઈ કંપનીની છે, ક્યાંથી લાવ્યા છો, અરે કોઈ સરસ ડ્રેસ પહેર્યો હોય તોય વિસ્મય થાય છે, જિજ્ઞાસા થાય છે, બહુ સરસ છે, કાપડ ક્યાંથી લાવ્યા, ટેલર કોણ છે, સીવનાર કોણ છે। એક જણાએ સરસ સૂટ પહેરેલો એટલે બીજાએ પૂછ્યું એના મિત્રએ કે બહુ સરસ છે, સીવડાવ્યો ક્યાં, મને એડ્રેસ સાથ, આવું ફાઇન સીવનારો દરજી મેં જોયો નથી। એટલે પેલો કે હું તને એડ્રેસ આપું ખરો જ્યાં મેં આ ડ્રેસ સીવડાવ્યો છે તેનું, પણ એ પૂછે કે તને એડ્રેસ ક્યાંથી મળ્યું, તો મારું નામ અને એડ્રેસ એને આપતો નહીં, કારણ કે હજી મેં આના પૈસા આપ્યા નથી। ગમે તે ભોગે પણ માણસને એમાં જિજ્ઞાસા છે। સરસ મજાનું મકાન જુઓ તો એમ થાય કે આનો આર્કિટેક્ટ કોણ છે, ડિઝાઇનર કોણ છે, ઇજનેર કોણ છે, કોન્ટ્રાક્ટર કોણ છે, પણ આવડા વિરાટ ચરખાનો બ્રહ્માંડનો આર્કિટેક્ટ કોણ છે, એવી જિજ્ઞાસા કેટલાને થઈ। અને જો થાય તો માલિક હાથમાં આવે। રામકૃષ્ણ પરમહંસ બેઠા હતા ગંગાને કિનારે, સાંજનો સમય હતો અને બગલાઓની હાર ઉડતી દેખાઈ, ધોળા શ્વેત બગલાઓ એક કતારમાં જતા હતા, એ પરમહંસની દ્રષ્ટિ પડી, એવા ભાવ વિભોર થઈ ગયા, એને એમાં માલિક દેખાયો, આંખમાંથી આંસુઓ ડબડબ વહેવા માંડ્યા અને મૂર્છિત થઈને સમાધિ સ્થ થઈને ઢળી પડ્યા। આ ભક્તિનો મહિમા છે। વિસ્મય વિસ્મય પછી કરતા કોણ છે ની જિજ્ઞાસા, પરંતુ હવે એનાથી એક થોડીક વધારે જિજ્ઞાસા ઉમેરાય કે બેશક સૃષ્ટિ વિસ્મયકારી છે, બેશક સૃષ્ટિ પરમાત્માએ રચી છે, પરંતુ હવે જિજ્ઞાસા કે એ પરમાત્માએ સૃષ્ટિ પેદા કરી કઈ રીતે, આવી સરસ સૃષ્ટિ સર્જન કઈ રીતે કર્યું, આ જિજ્ઞાસા થાય તો એના પ્રત્યુત્તરમાં ઉપાસનાની તાત્વિક સમજણ છુપાઈને પડી છે। સૃષ્ટિ પરમાત્માએ કેમ પેદા કરી, કઈ રીતે, કઈ મેથડથી પેદા કરી, એ પ્રશ્નના ઉત્તરમાં ઉપાસનાના સ્વરૂપની તાત્વિક સમજ છુપાઈને પડી છે। ભગવાનનું તાત્વિક સ્વરૂપ સમજવા માટે ઉપાસના, આ સૃષ્ટિ કઈ રીતે પેદા થઈ એ જાણ્યા વગર તાત્વિક સ્વરૂપ સમજાય જ નહીં। આની આગળનું 40મું વચનામૃત, મુક્તાનંદ સ્વામી પ્રશ્ન કર્યો, ભક્તિ અને ઉપાસનાનો ભેદ શું? મહારાજ કે નવ શ્રવણાદિક આદિક નવ પ્રકારે ભગવાનને આરાધવા એ ભક્તિ છે, અને ઉપાસના એટલે ભગવાનને સાકાર દ્રઢપણે સમજવા નિષ્ઠા રાખવી, અર્થાત ભગવાનનું યથાતત્ તત્વત ભગવાનનું સ્વરૂપ સમજવું અને એ સ્વરૂપમાં નિષ્ઠા રાખવી, એનું નામ ઉપાસના। ઉપાસના જ્ઞાન સ્વરૂપ છે, ભક્તિભાવ સ્વરૂપ છે। તો એ ઉપાસના નો ભેદ બતાવ્યો ભક્તિથી 40માં, હે આગલામાં, આજે 41માં એ ઉપાસનાના તાત્વિક સ્વરૂપનો વિસ્તાર કર્યો છે। અને વિસ્તારથી સમજવા માટે સૃષ્ટિ કઈ રીતે પેદા થઈ એ સિવાય બીજો કોઈ રસ્તો નથી. એટલે સૃષ્ટિ કઈ રીતે પેદા થઈ એ પ્રશ્ન પૂછાયો છે. હજી કઈ હાથમાં નહીં આવે કે આમાં તાત્વિક સમજણ કેમ છે, શું છુપાયું છે. જુઓ, સૃષ્ટિ કેમ પેદા થઈ છે એ જલ્દી હાથમાં નહીં આવે, પરંતુ ન્યાયિકોએ બહુ સરસ સરળતાથી એક દ્રષ્ટાંતથી સમજાવ્યું. માનો કે એક ઘડો બનાવવો છે, ઘડો માટીનો, તો માટી જોશે, ઘડો બનાવવા માટી જોશે, માટીથી જ ઘડો નહીં થાય, કુંભાર જોશે, ચાકડો જોશે, લાકડી જોશે ચાકડો ફેરવવા, ઘડો થયા પછી એને છૂટો પાડવા દોરો જોશે, માટી લાવવા ગધેડું જોશે. તો શાસ્ત્રીય ભાષામાં જે પદાર્થમાંથી ઘડો બને છે માટીમાંથી, તો માટીને ઉપાદાન કારણ કહેવાય છે અને બનાવનારને નિમિત્ત કારણ કહેવાય છે. કુંભાર નિમિત્ત કારણ છે, માટી ઉપાદાન કારણ છે. તો જેમ કુંભાર ચાકડા ઉપર ચડાવીને માટીના પિંડામાંથી સરસ મજાનો ઘડો નિર્માણ કરે છે, એવી રીતે પરમાત્મા કાળના ચક્ર ઉપર જીવના પૂર્વકૃત ફળ ભોગની દંડની લાકડી લઈને ચાકડો ગુમાવીને પ્રકૃતિના ઉપાદાનના પિંડામાંથી નિમિત્ત કુંભાર પરમાત્મા સરસ મજાની આવી વિવિધ ભાતી સૃષ્ટિનું સર્જન કરે છે. ગળે ઉતર્યું, ગળે ઉતરી ગયું એટલા માટે કે વિચાર કર્યો નથી. એટલે લાગે બહુ સરસ કે સૃષ્ટિ આ રીતે થાય, પણ જ્યારે આચાર્યો આના ઉપર ચિંતન કરે છે ત્યારે જુદું જ નીકળે છે. હવે વિચાર થાય છે કે તમે એમ કહો છો કે માટીના પિંડામાંથી, પ્રકૃતિના પિંડામાંથી આ સૃષ્ટિરૂપી ઘડાનું સર્જન થયું. તો પહેલી વાત, કુંભાર માટીમાંથી ઘડો બનાવે તો કુંભાર અને માટી એક નથી. માટી હશે તો ઘડો થશે, તો માટી ઉપર કુંભારને આધાર રાખવો પડશે. એટલો કુંભાર પરતંત્ર છે, માટી નહીં મળે તો ઘડો નહીં બનાવી શકે. માટી અમુક સિઝનમાં જ મળે, અમુક જગ્યાએ જ મળે, એટલે કુંભાર માટી માટે પરતંત્ર છે. એમ પ્રકૃતિ રૂપી ઉપાદાનમાંથી, માટીના પિંડામાંથી જો ભગવાન આ બ્રહ્માંડ સર્જતા હોય તો પ્રકૃતિને માટે ભગવાન પરતંત્ર થયો. પ્રકૃતિ હોય તો કરી શકે, એટલું અસમર્થ્ય થયા ભગવાન. બીજું, કુંભાર માટીમાંથી ઘડો બનાવે, ઘડો તૈયાર થાય, બજારમાં જતો રહે, વેચાઈ જાય, ક્યાંય જતો રહે, પછી કુંભારને ઘડાને કોઈ સંબંધ નથી. એ ઘડો ફૂટી જાય, તૂટી જાય, ખાલી રહે, ભરો રહે, તડકે રહે કે વરસાદમાં પલળે, જો એવી રીતે હોય તો સૃષ્ટિથી પરમાત્મા અલગ થઈ ગયા. પછી સૃષ્ટિમાં શું થાય છે એ પરમાત્માને કશોય ખ્યાલ ન આવે, અલગ છે. તો પછી આપણે શું કરીએ છીએ એને ખબર નથી. સૃષ્ટિમાં શું થાય છે ભગવાનને ખબર નહીં પડે. એટલે દ્રષ્ટાંત ઘટ્યું નહીં. એટલે કોઈએ કહ્યું કે ભાઈ, એ ઘડો માટીમાંથી કર્યો, પ્રકૃતિના પિંડમાંથી ઉપાદાનમાંથી કર્યો પરમાત્મા રૂપી કુંભારે, પરંતુ તદ સૃષ્ટવા તદેવાનું પ્રાવિષ્ય, એમાં પ્રવેશ કર્યો અંતર્યામી રૂપે. સારું, હવે તો ગળે ઉતર્યું. ના, પ્રવેશ જો ભગવાને કર્યો તો સાકાર વ્યક્તિ અણુઅણુમાં કેમ વ્યાપી શકે. એટલે કોઈ કહે કે ના, સાકાર હોય તો વ્યાપી શકે નહીં, તો ભગવાન નિરાકાર છે. નિરાકાર છે એટલે સર્વત્ર વ્યાપી શકે છે. હવે ગળે ઉતર્યું તો કે ના, નિરાકાર હોય તો હાથ પગ વગર ના થયા, હાથ પગ વગરનો કુંભાર ઘડો બનાવી ન શકે. નિરાકાર થકી મહારાજ કહે કોઈ સાકાર સૃષ્ટિ ન થાય. જોજો તો કોઈ કહે કે ના એવું નથી, એ નિરાકાર છે કે સાકાર છે, પરંતુ જે કહો તે ઈચ્છા માત્રથી પ્રકૃતિના પિંડમાંથી બ્રહ્માંડોનું સર્જન કરે છે, ઈચ્છા માત્રથી. હવે ગળે ઉતર્યું તો કે ના, કેમ? તો કે વળી પાછો અસમર્થતાનો દોષ આવ્યો કે પ્રકૃતિને આધીન પરમાત્મા રહેશે, પ્રકૃતિને પરતંત્ર, માટે એ રીતે સૃષ્ટિ થાય એમ ગળે ઉતરતું નથી. તો કોઈ કહે પ્રકૃતિની જરૂર જ નથી પરમાત્માને, ઈચ્છા માત્રથી જેમ જાદુગર અવનવી સૃષ્ટિઓ પેદા કરે છે એવી રીતે પરમાત્મા ઈચ્છા માત્રથી અવનવા સ્વરૂપો સૃષ્ટિના પેદા કરે છે. હવે કઈ પરતંત્રતા ખરી? તો કે ના. હવે ગળે ઉતર્યું? તો કે ના. કેમ, હવે શું વાંધો છે? તો કે જાદુગરની રીતે જો સૃષ્ટિ અવનવી બનાવતો હોય પરમાત્મા તો આભાસી સૃષ્ટિ થઈ, દેખાવ માત્ર નહીં થઈ, ઇલ્યુઝરી થઈ. તો જગત તો વાસ્તવિક છે કે આભાસી છે? તો કે વાસ્તવિક છે. તો ઈચ્છા માત્રથી જાદુગીરીથી આવી વાસ્તવિક સૃષ્ટિ કેમ થાય? તો કે પરમાત્મા સ્વયં જ સૃષ્ટિ રૂપે થઈ ગયા છે એટલે વાસ્તવિક સતસૃષ્ટિ છે. હવે ગળે ઉતર્યું? તો કે ના. પરમાત્મા જ જો વાસ્તવિક રીતે સૃષ્ટિ રૂપે થઈ જતો હોય તો પરમાત્મા અચ્યુત છે, અખંડ છે, નિર્વિકાર છે, એમાં ચ્યુત ભાવને વિકાર આવ્યો ક્યાંથી? આ તાત્વિક ચર્ચા છે. આ તાત્વિક ચર્ચામાં જેટલો પ્રશ્નનો ઉત્તર મળે એટલું ભગવાનનું સ્વરૂપ સમજાય. હવે ખ્યાલ આવ્યો? હવે તાત્વિક ચર્ચા શરૂ થશે, પરંતુ શાંતિ રાખજો અને ધીરજ રાખજો, ઉઠીને ચાલ્યા ન જશો. કારણ કે થોડી વાર ગહન રહેશે પછી બિલકુલ જીવનને બહુ ઉપયોગી વાત થાય એવી પણ વાત આવશે. ધ્યાન રાખશો, અટેન્શન આપશો તો બહુ સરસ છે, ધીરજ ગુમાવશો તો નથી. તો પરમાત્માએ સૃષ્ટિ કઈ રીતે પેદા કરી? હવે શું કહેવું? તો કે સૌથી આધારભૂત તો વેદ છે. વેદને પૂછો, વેદ શું કહે છે કે સૃષ્ટિ કઈ રીતે થઈ? તો શ્રીમદ ભાગવતમાં દસમ સ્કંદના 27મા અધ્યાયમાં વેદ સ્તુતિનો ભાગ છે, જ્યાં સ્વયં વેદો પરાત્પર નારાયણની સૃષ્ટિના આરંભે સ્તુતિ કરે છે. હે પ્રભુ જાગો જાગો, હે પ્રભુ જાગો, હે અજીત જાગો જાગો. હવે કંઈક થોડો થોડો સૃષ્ટિનો વિસ્તાર કરો, લીલા વિસ્તારો, તો અમને ગુણ ગાવાનો અવસર આવે અને માયામાં બદ્ધ થઈને પડેલા જીવોને મુક્તિનો અવસર પ્રાપ્ત થાય. હે કૃપાળુ, હવે તમે સૃષ્ટિ કરો લીલા વિસ્તાર. અર્થ શું છે? કે પ્રારંભ કાળે સૃષ્ટિના વેદ હાજર છે. વેદની શ્રુતિઓ ભગવાનનો શ્વાસ છે. સૃષ્ટિ જ્યારે થઈ, પ્રારંભ થયો, ત્યારે એમણે સ્તુતિ કરીને ભગવાનને જગાડ્યા છે અને એમણે જ કહ્યું છે સૃષ્ટિનો વિસ્તાર કરો. એટલે વેદ જેટલું જાણે એટલું કોઈ જાણે નહીં. પ્રમાણભૂત વેદ થયા તો વેદો શું કહે છે? કે સત્યૈવ સૌમ્ય ઇદમ અગ્ર આસીત. જ્યારે સૃષ્ટિ નહોતી ત્યારે પ્રલય કાળે એક સત્તત્વ જ હતું, એક પરબ્રહ્મ પરમાત્મા જ હતું, બીજું કંઈ નહોતું. પછી એમણે સંકલ્પ કર્યો. શું સંકલ્પ કર્યો? એકોહમ બહુશ્યામ પ્રજાયેય, જે અહીંયા પૂછાયું, હું એક બહુ રૂપે થાઉં, સૃષ્ટિ રૂપે થાઉં, એવો સંકલ્પ કર્યો. હા, પછી શું કર્યું? તદાત્માનમ સ્વયં અકુરુત, ત્યારે પોતે જ પોતાને સૃષ્ટિ રૂપે પ્રગટ કર્યા. એમ કઈ રીતે? આત્મકૃતે હે પરિણામાત, પોતાને જ પરિણામ પમાડીને સૃષ્ટિ રૂપે ભગવાન થયા. જુઓ વેદ બોલે છે, તદાત્માનમ સ્વયં અકુરુત, આત્મકૃતે હે પરિણામાત, ભગવાન પોતે જ આ સગળી સૃષ્ટિ રૂપે બહુરૂપે થયા છે. હવે એક બાજુ તો વાત ગળે ઉતરતી નથી કે પરમાત્મા સગળી સૃષ્ટિ રૂપે થાય, એ તો પ્રોબ્લેમ છે. વેદ પ્રતિપાદન એ કરે છે, આ એકોહમ બહુશ્યામ પ્રજાએ એ પણ એ જ કહે છે કે હું એક બહુ રૂપે થાવ, સૃષ્ટિ રૂપે થાવ. બીજી બાજુ વાત ગળે ઉતરતી નથી કે ભગવાન પોતે સગળી સૃષ્ટિ રૂપે કેમ થાય. પ્રશ્ન ક્રિટિકલ થઈ ગયો. એટલે હવે એના ઉપર આચાર્યો વિચાર કરશે. જે જે આચાર્યો જે જે આના ઉપર વિચાર કરશે, આ શ્રુતિઓ ઉપનિષદ અને બ્રહ્મસૂત્રના આપણે બોલ્યા કોટેશન, આચાર્યો એના ઉપર નિર્ણય આપશે. જે જે આચાર્ય જેવો જેવો અર્થઘટન કરશે, ઇન્ટરપ્રિટેશન કરશે, એ પોતાની રૂચિ અને સમજ પ્રમાણે કરશે. આ અર્થઘટનની શરૂઆત થઈ આ શ્રુતિઓની, ત્યારથી જ બધા દ્વૈત, અદ્વૈત, શુદ્ધાદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, દ્વૈતાદ્વૈત એનો પ્રારંભ થઈ ગયો. આ બધા જ વાદોમાં બધા જ આચાર્યો પોતપોતાની રીતે દ્રઢપણે માનીને ભગવત સ્વરૂપ કેવું છે એની ઘોષણા કરે છે. અને એકબીજાના ઘોષિત કરેલા ભગવત સ્વરૂપના નિર્ણયમાં એકબીજાને વિરોધ છે, એકબીજાને એકબીજાને ગળે ઉતરતું નથી, વિરોધાભાસ પણ પડે છે. એટલે હવે મુમુક્ષુ જ્યારે શંકરાચાર્યને વાંચે, વલ્ભાચાર્યજીને વાંચે, રામાનુજાચાર્યજીને વાંચે, ત્યારે મૂંઝાઈ જાય કે આખરે ભગવત સ્વરૂપ કેવું છે. એ મૂંઝવણમાંથી નૃસિંહાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, એકોહમ બહુશ્યામ પ્રજાએ ય, એ શ્રુતિનો અર્થ કેટલાક વેદાંતિઓ અને પંડિતો એવો અર્થ કરે છે કે એ એક જે પરમાત્મા હતા એ જ સઘળા સૃષ્ટિ રૂપે સૃષ્ટિકાળે થયા છે, એ વાત અમને ઘેડ પડતી નથી, બંધ બેસતી નથી, મનમાં ઉતરતી નથી. કારણ કે પરમાત્મા અચ્યુત છે, એ ચવીને જીવ સ્વરૂપે થાય નહીં. પહેલી વાત, નૃસિંહાનંદ સ્વામી એમ કહ્યું કે વેદાંતિઓ આવું કહે છે. વેદાંતિ એટલે અદ્વૈતવાદમાં માનનાર વ્યક્તિ. આ રૂઢપ્રયોગ થઈ ગયો. અદ્વૈતવાદમાં માને તે વેદાંતિ. અદ્વૈતવાદ શંકરાચાર્ય સ્થાપ્યો, પ્રવર્તાવ્યો. શંકરાચાર્યજી એમ કહે છે કે એક અદ્વૈત એટલે બીજું કોઈ તત્વ નહીં, તો એક બ્રહ્મ છે, બીજું કશું નથી. એકમ દ્વિતીયમ બ્રહ્મ, સર્વમ ખલવિદમ બ્રહ્મ, નેહ નાના અસ્તિ કિંચન. એક બ્રહ્મ તત્વ છે, બીજા કોઈ તત્વો નથી. નથી જીવ, નથી જગત, કે નથી કોઈ બીજા ચિત્ત અચિત તત્વો. એક બ્રહ્મ છે. એ પાછું બ્રહ્મ કેવું છે કે નિરીહમ, નિષ્ક્રિયમ, નિષ્કલમ, નિર્ગુણમ, ચિન્માત્ર, આવું બ્રહ્મ છે. તો કોઈ પ્રશ્ન કરે ને કે તો પછી વ્યાસ સૂત્રના બીજા જ સૂત્રમાં વ્યાસજી પોતે બ્રહ્મ કેવું છે એનું લક્ષણ કરતા એમ લખે છે કે જન્માદ્યસ્ય યતઃ. શ્રીમદ ભાગવતના પ્રારંભનો પહેલો જ ટુકડો જન્માદ્યસ્ય યતઃ એવી રીતે બ્રહ્મનું નિરૂપણ કરે છે. મતલબ કે આ જગતનું જેના થકી ઉત્પત્તિ સ્થિતિને પ્રલય થાય છે એ બ્રહ્મ છે. જેનાથી આ જગતની ઉત્પત્તિ થાય છે, સ્થિતિ થાય છે, પ્રલય થાય છે એ બ્રહ્મ છે. તમે કહો છો કે જગત જેવું કાંઈ નથી, તો અહીંયા તો ઉત્પત્તિ બતાવી છે. શંકરાચાર્યને પ્રશ્ન કરે છે કે તમે કહો જગત જેવું કોઈ તત્વ નથી, તો આમાં તો ઉત્પત્તિ જગતની બતાવી છે. તો શંકરાચાર્યજી કહે, ભાઈ જગતની ઉત્પત્તિ દેખાય છે, જગત દ્રશ્યમાન દેખાય છે, છતાં પણ હકીકતે નથી. છતાં નથી. કઈ રીતે નથી? દરિયા કિનારે ગયા હો, છીપલી પડી હોય તો તમને દૂરથી ચાંદી પડી હોય દેખાય છે, દોરડું પડ્યું છે દૂરથી તમને દેખાય છે, સાપ પડ્યો છે. ખરેખર સાપ છે? ખરેખર ચાંદી છે? એમ આ જગત દેખાય છે, હકીકતમાં નથી. બ્રહ્મના અધિષ્ઠાનમાં, છીપલીના અધિષ્ઠાનમાં ચાંદી ભાષ્યમાન થાય છે એમ બ્રહ્મના, સર્વત્ર બ્રહ્મ જ છે પણ એ બ્રહ્મના અધિષ્ઠાનમાં બહુભાતી સૃષ્ટિનો ભાસ થાય છે, એટલે અહો એકોહો બહુશ્યામ પ્રજાએ કહેવાય છે. ભાસ થાય છે. પરંતુ આચાર્યજી પરિણામાં જ કહ્યું છે, પરિણામ પામીને એ બ્રહ્મ તત્વ સૃષ્ટિ રૂપે થાય છે. તો આચાર્યજી એમ કહ્યું કે પરિણામાતનો અર્થ પેલા સમજી લો. પરિણામ એટલે શું? કારણમાંથી કાર્યનું થઈ જવું એનું નામ પરિણામ. કારણમાં ફેરફાર થઈને કાર્યનું થઈ જવું એ પરિણામ. મૂળ વસ્તુ છે એની પૂર્વ અવસ્થા છોડીને બીજી અવસ્થા પદાર્થ ધારણ કરે એને પરિણામ કહેવાય. કઈ રીતે? દૂધનું દહીં થાય, આ પરિણામ થયું. હવે એવો જો પરિણામ ધર્મ તમે બ્રહ્મમાં લગાડો તો બ્રહ્મ વિકારી થયો, શંકરાચાર્ય કહે છે. તો એમ તો કહેવાય નહીં કે એમાં પરિણામ થાય છે, તો બ્રહ્મ વિકારી થયું. તો પરિણામાત કહ્યું છે, પરિણામ પામીને સૃષ્ટિ રૂપે થયા છે એનો શું અર્થ કરવો? શંકરાચાર્યે કહ્યું કે પરિણામાત અર્થાત વિવર્તાત. વિવર્ત, વિવર્ત એટલે શું? કારણમાં કશોય ફેરફાર ન થાય અને કાર્યનું પેદા થઈ જવું એને વિવર્ત કહેવાય. મૂળ વસ્તુમાં કોઈ ફેરફાર ન થાય અને મૂળ વસ્તુ કરતા સાવ જુદી જ વસ્તુ પ્રતીતમાન થાય એને વિવર્ત કહેવાય. કઈ રીતે? શુક્તિ રજતવત રજ્જુ સર્પવત. છીપલીમાં ચાંદી દેખાય, એ દોરડામાં સાપ દેખાડો, એ ચાંદી અને સાપ વિવર્ત છે. એવી રીતે આ બ્રહ્મ વિવર્ત છે, આ જગત બ્રહ્મનું વિવર્ત છે. કારણમાં કોઈ ફેરફાર ન થયો, કોઈ વિકાર ન થયો, બ્રહ્મ જેવું છે તેવું ને તેવું. છીપલીમાં કોઈ ફેરફાર ન થયો, દોરડામાં કોઈ ફેરફાર ન થયો, છતાં સાપનું સર્જન થયું એને વિવર્ત કહેવાય. ભાષે કહ્યું આચાર્યજી, ભાષે છીપલીમાં ચાંદી ભાષે છે તો શા કારણે ભાષે છે? કયું? ભ્રમથી ભાષે છે, ભ્રાંતિ થાય છે એટલે ભાષે છે. એવી રીતે ભ્રાંતિએ કરીને ભ્રમ છે એટલે અજ્ઞાને કરીને ભ્રમ થાય છે, તેણે કરીને બ્રહ્મમાં આ જગત ભાષે છે. જો ભ્રમ ટળી જાય, નજીક જાઓ ભ્રમ ટળી જાય તો ચાંદી ન દેખાય, છીપલી દેખાય. નજીક જાઓ ભ્રમ ટળી જાય તો સાપ ન દેખાય, દોરડું સ્પષ્ટ થાય. એમ ભ્રમ ટળી જાય તો આ જગત કંઈ છે જ નહીં, સર્વત્ર બ્રહ્મ દેખાય. સારું, પણ એક પ્રશ્ન છે કે છીપલીમાં ચાંદી દેખાય છે, દોરડામાં સાપ દેખાય છે, એ ભ્રમ થાય છે કોને? કોઈને ભ્રમ તો થતો છે જો બીજું તત્વ કોઈ છે નહીં. સ્વયં દોરડાને તો કોઈ દિવસ ભ્રમ ન થાય ને હું સાપ છું. કોઈ દિવસ છીપલીને તો ક્યારે પોતાને ભ્રમ ન થાય ને કે હું ચાંદી છું. એમ બ્રહ્મને તો ક્યારે ભ્રમ થાય જ નહીં ને કે હું જગત છું. હવે જો એમ કહે કે બ્રહ્મને ભ્રમ થયો છે તો બ્રહ્મ પાછું દોષયુક્ત થઈ ગયું. એટલે એમ તો કહેવાય ને કે બ્રહ્મને ભ્રમ થયો છે. તો જીવને કોઈ દ્રષ્ટા છે એને ભ્રમ થયો છે એમ જો કહે તો પાછું દ્વૈત થઈ ગયું. તો બે તત્વ આવી ગયા, એક બ્રહ્મ હતું ને બીજું જીવ આવ્યું, બે થયા. માને છે એક અદ્વૈતમાં એક જ તત્વ છે, બીજું તત્વ તો સોગંદ ખાવા બરાબર નથી, તો જીવ આવે ક્યાંથી? એનો ઉત્તર અદ્યાપી પર્યંત ગળે ઉતરે એવો વેદાંતમાં નથી. અતિ પ્રશ્ન કઈને ઉડાડી દે, ચાલુ એને આપણે મૂકી દઈએ. પણ બીજો પ્રશ્ન થાય છે કે આવું સરસ ભાતીગળ સૃષ્ટિ, આવા વિરાટ સૂર્ય, ચંદ્ર, પર્વતો, સાગરો, નદીઓ, આવું રંગબેરંગી અતિ અદભુત વિચિત્રકારી જગત, એ જે દેખાય છે એને તમે સાવ ભ્રાંતિ કઈ રીતે કહી શકો? કારણ કે વ્યવહાર થાય છે અરસપરસ. છીપલામાં ચાંદી દેખાય છે એ ચાંદીનો વ્યવહાર નથી થતો, બજારમાં વેચાવા જવાતું નથી, એમાંથી ઘરેણા થતા નથી. દેખાય છે પણ એના ઘરેણા નથી થતા, કોઈ વ્યવહાર નથી થતો. તો જો આ જગતને તમે ભ્રાંતિ કહેતા હો તો આ વ્યવહાર થાય છે એનું શું? અહીં તો વ્યવહાર થાય છે બધો. એટલે કહ્યું, જુઓ દેખો, વ્યવહાર તો સ્વપ્નમાં પણ થાય છે. સ્વપ્નમાં પણ આપણે ખાઈએ છીએ, પીએ છીએ, રડીએ છીએ, દોડીએ છીએ, ડરીએ છીએ, ખીજાઈએ છીએ, પૈસાદાર થાય છે, ગરીબ થાય છે, બધા વ્યવહારો થાય છે. એમ જગતમાં વ્યવહારો થાય છે, સ્વપ્નવત જગત છે. દ્રષ્ટાંત જુઓ તમે. કહ્યું, વેદાંતિજી, હવે એ સ્વપ્નવત જગત અને આ જગતને તમે સમાન કહો એ ગળે એટલા માટે નથી ઉતરતું કે રોજ એક સરખું સ્વપ્ન ના આવે. કે આપણે સુઈ ગયા, નદી કિનારે ગયા, અને પછી ઓળકા હતા, અને લોકો સ્નાન કરતા હતા, અને સરસ વૃક્ષો હતા, અને નદી ઘૂંઘવાટા કરતી હતી, બીજે દિવસે સુઈ જાવ તો એ જ સ્વપ્ન આવે, બપોરે સુઈ જાવ તો પછી એ જ સ્વપ્ન આવે આવે. આમાં તો જાગીએ તો એ જ મકાનો, એ જ પરિવાર, એ જ વૃક્ષો, એ જ દુકાનો, એ જ રસ્તાઓ, એ જ શહેરો, એ જ નગરો દેખાય છે. આને તમે એ સ્વપ્નવત કેમ કહી શકો? બીજું, સ્વપ્નને આને સરખાવી એટલા માટે ન શકાય કે સ્વપ્નમાં સાતત્ય નથી. રાત્રે સુઈ ગયા, નદી કિનારે ગયા એવું સ્વપ્ન આવ્યું, ઉઠી ગયા, બપોરે પાછા સુઈએ એટલે પછી ત્યાંથી સ્વપ્ન શરૂ થાય, હવે હું નાવા માંડ્યો, વળી પાછા સુઈ જાઓ વળી ત્યાંથી સ્વપ્ન શરૂ થાય, હવે મેં નાયેલા બધા લુગડા ધોયા, વળી પાછા સવારે તમે સુઈ બીજે દિવસે ઉઠો એટલે વળી થાય કે ધોયેલા કપડા લઈને હું ઘેરે આવ્યો, આવું સ્વપ્નમાં થાય? અહીંયા તો એવું થાય છે, કપડા પલાળીને સુઈ જાઓ, કપડા પલાળીને સુઈ જાઓ, સવારે ઉઠીને ધોવો, સવારે ધોઈને પાછા બપોરે સુઈ જાઓ, જાગીને પાછા સૂકવીને ઇસ્ત્રી કરો, ઇસ્ત્રી કરેલા કપડા મૂકીને સુઈ જાઓ, સવારે પહેરીને ઓફિસે જાઓ. તો આ બેને તમે સરખાવો કેમ? ત્યારે પહેલી વાર વેદાંતીએ સ્વીકાર કર્યો કે વ્યવહારિક જગત છે. હવે જોજો કઈ રીતે બ્રહ્મ તત્વ જીવ ઈશ્વર રૂપે થાય છે. બહુ મજાની વાત છે, મને તો ઘૂંટડે ઘૂંટડે અમૃત આવે છે. અત્યાર સુધી સ્વીકાર ન કર્યો કે એ વ્યવહારિક જગત છે, પહેલી વાર સ્વીકાર કર્યો, કારણ કે સ્વપ્ન સાથે મેળ ખાધો નહીં, એટલે પહેલી વાર સ્વીકાર કર્યો કે હા વ્યવહારિક જગત છે, પારમાર્થિક સત્તા નથી. વળી ત્રણ સત્તા તો ઉભી કરી, એક પ્રાતિભાસિક, વ્યવહારિક, પારમાર્થિક. પારમાર્થિક સત્તા એકમાત્ર બ્રહ્મ છે, આ જગતની વ્યવહારિક સત્તા છે, પારમાર્થિક સત્તા કોઈ નથી. હા ભલે ભલે ભલે, પણ વ્યવહારિક સત્તા છે તો ખરી ના? તો કે હા છે. સારું, તો એ કઈ રીતે પેદા થયું? વ્યવહારિક સત્તા છે તો સર્જન કઈ રીતે થયું? કારણ કે વાસ્તવિક તો દેખાય જ છે, વ્યવહારિકતાનો તો સ્વીકાર કર્યો, તો એનું સર્જન કઈ રીતે થયું? હવે એમ જો કહે કે એનું સર્જન એકોહમ બહુશ્યામ પ્રજાએ એવો સંકલ્પ કરીને, પેલું જે બ્રહ્મ હતું એણે આ વ્યવહારિક જગતનું સર્જન કર્યું, એમ જો કહે તો એનું બ્રહ્મ સગુણ થઈ ગયું. જે નિષ્ક્રિય હતું એ સક્રિય થયું, જે નિષ્કલ હતું, કલારહિત હતું, એમાં કળા આવી, જે નિરીહ એટલે ઈચ્છારહિત હતું એમાં ઈચ્છા પેદા થઈ. તો નિરીહ બ્રહ્મમાં હું બહુરૂપે થાઉં, સૃષ્ટિ રૂપે થાઉં એવી ઈચ્છા આવી ન શકે, એટલે બ્રહ્મે કર્યું એમ કહેવાય નહીં. અદ્વૈતવાદીઓની મૂંઝવણ જુઓ તમે, કહી શકાય નહીં. મજે કઈ બાદ દેખો, એટલે એમ કહ્યું કે બ્રહ્મે આ વ્યવહારિક જગતનું સર્જન નથી કર્યું, તો ઈશ્વરે કર્યું. દેખો, ઈશ્વર આયા, પહેલે વ્યવહારિક જગત આયા, અબ ક્યાં આયા? ઈશ્વર આયા. એ ઈશ્વરે કર્યું છે. અત્યારે આપણે મૌન રહીએ કે ભાઈ તમે ઈશ્વર ક્યાંથી લાવ્યા? ઈશ્વરે કર્યું. હા તો પ્રભુ, ઈશ્વરે જગત સર્જન કર્યું તો પોતા માટે તો નહીં જ કર્યું હોય. તો આ જગત આવડું મોટું કર્યું કોના માટે? બોલે એ તો જીવ માટે. એ જીવાયો. દેખો દેખો વેદાંતિજી, પહેલા આપ કહેતે થે કે એક હી અદ્વૈત તત્વ બ્રહ્મ હે, બાદ મેં જગત આયા, જીવ આયા, ઈશ્વર આયા, એ તો ત્રેત હો ગયા અદ્વૈત મેં. એ અદ્વૈત મેં છે, ત્રેત હો ગયા. બોલે બોલે એ ત્રેત દિખાઈ દેતા હે, લેકિન હૈ નહીં. વો તો દિખાઈ દેતા હૈ. દિખાઈ દેતા હૈ ઓર નહીં હૈ? હા નહીં હૈ. હે તો અદ્વૈત એક હી બ્રહ્મ. બોલે તો એ કઈ છે? દેખો દેખો, એ માટીનો ઘડો હોય, એને તમે લઈને એક ઝૂંપડીમાં મૂકો તો માટીના ઘડામાં આકાશ છે કે નહીં? આકાશ છે. હા, તો માટીની ઘડાની બહાર ઝૂંપડી એટલે મઠ, જૂના જમાનામાં મઠ કહેતા. તો એ મઠમાં આકાશ છે કે નહીં? છે કે નહીં? ઝૂંપડીની બહાર મહાકાશ છે કે નહીં? હવે ઝૂંપડીની બહાર મહાકાશ, ઝૂંપડીની અંદર મઠાકાશ, ગળાની અંદર ઘટાકાશ, ત્રણેય જગ્યાએ આકાશ છે. એ આકાશમાં કોઈ ભેદ ખરો? એક જ છે. એમ બ્રહ્મ તો એક જ છે. તો આ ઘટાકાશ, મઠાકાશ, મહાકાશ થયું કેવી રીતે? હા, માયાવચ્છિન્નમ ચૈતન્યમ ઈશ્વરઃ, અવિદ્યા અંતઃકરણ અવચ્છિન્નમ ચૈતન્યમ જીવઃ. આને અવચ્છેદકવાદ કહેવામાં આવે છે. અદ્વૈતવાદમાં આને અવચ્છેદકવાદ કહેવામાં આવે છે. જોજો હવે કઈ રીતે જીવ ઈશ્વર થાય છે. હા જોજો, એ મેજિક દેખના. એક બ્રહ્મ સર્વત્ર છે. એક બ્રહ્મ સર્વત્ર છે. હા હા, એટલું તો બોલો તો મજા રહેશે. એક બ્રહ્મ સર્વત્ર છે. હવે જીવનું સર્જન કેવી રીતે થાય છે જોજો. જેટલા ભાગમાં બ્રહ્મને અવિદ્યા અંતઃકરણ આવૃત કરી લે છે, એટલું બ્રહ્મ જીવ થઈ જાય છે. જેટલા ચૈતન્ય બ્રહ્મને માયા આવૃત કરી લે છે, એ ઈશ્વર થઈ જાય છે. અવચ્છિન્નમ એટલે આવૃત થવું, ઘેરાઈ જવું, લિમિટેડ થઈ જવું. આવી રીતે માયાને અવિદ્યાની ઉપાધિ જેટલા જેટલા બ્રહ્મને વળગી, તે જીવ અને ઈશ્વર થયા. ઘડામાં નાનો આકાશ છે, મઠાકાશમાં મોટો આકાશ છે. તો મઠાકાશ એ ઈશ્વર છે, ઘટાકાશ એ જીવ છે, અને સર્વત્ર વ્યાપક એ મહાકાશ છે. બ્રહ્મ તો એક જ છે. ખાલી ઉપાધિ જ્યાં જ્યાં વળગી માયાની અને અવિદ્યાની, એટલા એટલા બ્રહ્મ જીવ ઈશ્વર થયા. આનો અર્થ શું થયો? કે બ્રહ્મ પોતે જીવ ઈશ્વર રૂપે થયા. ખ્યાલ આવ્યો? એટલે શ્રીજી મહારાજ કે આ તો બ્રહ્મને માથે જ જીવપણું ઠોકી અને જન્મ મરણ વળગાડ્યું. એ બ્રહ્મ પોતે જીવ થયા. પાછા કઈ વિચિત્રતાથી થયા? કે એને માયા વળગી ગઈ. માયાએ એને ઘેરી લીધું. આકાશને ગળાની માટી ઘેરે છે એમ આ બ્રહ્મને માયાએ આમ ઘેરી લીધું. અવિદ્યાએ ઘેરીને ઈશ્વર કર્યો. તો જો આ બ્રહ્મને માયા અવિદ્યા ઘેરી લેતી હોય અને એનાથી બ્રહ્મ જીવ થઈ જાય અને અજ્ઞાનમાં ફસાઈ જાય અને પોતે ભૂલી જાય કે હું બ્રહ્મ છું અને જન્મ મરણ ગર્ભવાસ લખ ચોરાશીમાં ભટકે, આ બ્રહ્મ કહેવાય? એ સબળ કહેવાય કે માયા સબળ કહેવાય? આ તો બ્રહ્મ કરતા માયા બળવાન થઈ ગઈ કે બ્રહ્મને પણ મહાત કર્યો અને બ્રહ્મને પણ જન્મ મરણમાં નાખી દીધો. એટલે બ્રહ્મ રૂપ આ બ્રહ્મ જે છે એ જીવ ઈશ્વર રૂપે થાય તો તો જન્મ મરણ બ્રહ્મને માથે આવે. છતાં પણ એક બીજો પ્રશ્ન, માનો કે હાલો એમ થયું, પણ એક પ્રશ્ન તો વળી એનાથી ક્રિટિકલ ઉભો થાય. બ્રહ્મ કેવું છે? અછેદ્ય છે, કાપી ન શકાય, હે ને? હવે મારે કોઈ વ્યક્તિના ડોક્ટર હોય એને હાર્ટમાં કોઈ વાલ્વની ખરાબી હોય તો વાલ્વની સર્જરી કરવી હોય તો ચામડી પાંસળી કપાય પછી હાર્ટમાં સર્જરી થાય ને? તો બ્રહ્મને ઘેરવું હોય તો પણ એમાં છેદ થાય ત્યારે એને ઘેરી શકાય ને? બ્રહ્મને છેદાય તો છે નહીં, તો બ્રહ્મને કઈ રીતે છેદ્યું અને કઈ રીતે પાછું આવૃત થાય અને એ બ્રહ્મને પાછું માયા છેદે? આ ગળે ન ઉતરે. બ્રહ્મમાં છેદ થાય નહીં, બ્રહ્મને માયા વળગે નહીં. સમાધાન કરવાની બહુ કોશિશ કરી પણ પછી એક નવી તરકીબ કાઢી જેને બિંબ પ્રતિબિંબવાદ કહેવામાં આવે છે. એટલે છેદની જે આક્ષેપ આરોપ છે એમાંથી બચી જવાય. શું? સૂર્ય આકાશમાં છે, પ્રતિબિંબ જળાશયમાં પડે છે, એવો જ સૂર્ય દેખાય છે કે નહીં? દેખાય છે ને? બે થયા ને, છતાં છે કેટલા? દેખાય છે. જેટલા જળાશયોમાં પ્રતિબિંબ દેખાય એટલા. અને એવી રીતે બ્રહ્મ તો એક છે પણ અવિદ્યામાં જ્યાં પ્રતિબિંબ પડે છે એટલો જીવ થાય છે, અને માયામાં જ્યાં પ્રતિબિંબ પડે છે એ ઈશ્વર થાય છે. એટલે છેદવાનો પ્રશ્ન જતો રહ્યો. બહુ સારી વાત છે પણ થયું તો બ્રહ્મ જ, બધી રીતે થયો તો એક બ્રહ્મ જ. જીવ ઈશ્વર રૂપે કોણ થયું? ભલે પ્રતિબિંબ રૂપે, પણ થયું કોણ? પણ આપત્તિ દેખો, તકલીફ જુઓ, તમે અરીસામાં જુઓ, પ્રતિબિંબ દેખાય ને? પ્રતિબિંબ દેખાય ને? પણ તમારામાં જે ગુણ છે એ પ્રતિબિંબમાં આવે? પ્રતિબિંબ તો જડ રહે. તો માયા અવિદ્યામાં જો પ્રતિબિંબ બ્રહ્મનું પડતું હોય ને જીવનું સર્જન થતું હોય તો જીવ જડ હોવો જોઈએ, પણ જીવ તો ચૈતન્ય છે. પ્રતિબિંબમાં ચૈતન્ય ક્યાંથી આવે? ગુણધર્મો ક્યાંથી આવે? આપણામાં જે વિચારવાનું, લાગણી, જે કંઈ સદગુણો હોય એ અરીસાના પ્રતિબિંબમાં ના આવે. પ્રતિબિંબ પડે અને જો એમાં ગુણધર્મો છપાઈ જતા હોય તો જીવ ચૈતન્યનો સ્વીકાર કરીએ, નહીતર જીવ જડ થયો. બ્રહ્મ તો ચૈતન્ય છે, પ્રતિબિંબથી જીવ થયો તો પ્રતિબિંબ હંમેશા જડ હોય, જડ હોય તો આ તો ચૈતન્ય દેખાય છે, અને જો પ્રતિબિંબથી ગુણધર્મો આવતા હોય તો આપણને મજા પડી જાય. કઈ રીતે? જો ગુણધર્મો પ્રતિબિંબ પાડવાથી મળતા હોય તો સરસ મજાનું શરબત બનાવવું હોય તો પાણીમાં સાકરના ગાંગડાનું પ્રતિબિંબ પાડીએ ને પાણી ગળ્યું થઈ જાય, કોઈ ખર્ચો નહીં કરવાનો, પણ ગળ્યું થાય. એવી રીતે બ્રહ્મનું પ્રતિબિંબ પડે અને ચૈતન્ય જીવ નિર્વાણ થાય એ ગળે ઉતરે નહીં. એના કરતા મોટી આપત્તિ તો એ છે, પ્રતિબિંબ કોનું પડે? સાકાર હોય એનું પડે. સૂર્ય સાકાર છે, તડકો નિરાકાર છે. સૂર્યનું પ્રતિબિંબ પડે, સ્વીકાર્યું, તો તડકાનું પ્રતિબિંબ કેમ પડે? તો તમે તો કહો છો બ્રહ્મ નિરાકાર છે, તો નિરાકારનું પ્રતિબિંબ કહાં પડેગા? બીજી વાત કે એક દેશસ્થ હોય તો પ્રતિબિંબ પડે, ક્યાંક દૂર હોય, અલગ હોય તો પ્રતિબિંબ પડે. તો ભગવાન કે એક દેશસ્થ થયો, પાછો સાકાર થયો. અને મોટી આપત્તિ એ છે, તળાવનું પાણી સુકાઈ જાય એટલે પ્રતિબિંબ નાશ થઈ જાય. પ્રતિબિંબ નાશ તો અવિદ્યા ટળી જાય, એટલે મોક્ષ એટલે શું? જીવનો નાશ. તો પછી મુક્તિ ભોગવે કોણ? જીવનો જ નાશ થઈ ગયો, અવિદ્યા ટળી ગયેલી, જીવનો નાશ થઈ ગયો, પ્રતિબિંબનો નાશ થઈ જાય છે. એ રીતે ઘણી રીતે માથાકૂટ કરવા છતાં સંતોષકારક જવાબ મળતો નથી. છતાં પણ વેદાંત, અદ્વૈતી વેદાંતનો સાર એટલો કે એ જે બ્રહ્મ છે એ જ જીવ ઈશ્વર રૂપે જુદી જુદી રીતે સમજાવીને કોશિશ કરીને પ્રતિપાદન કરવા મથે છે કે એ બ્રહ્મ છે એ જીવ ઈશ્વર રૂપે થાય છે, પોતે જીવ રૂપે થાય નહીં. તો એને માયા વળગી ગઈ, એને જન્મ મરણ વળગી ગયું. તો બ્રહ્મ બ્રહ્મ રહ્યું જ કે એ આપણને ક્યાંથી છોડાવે, બાંધેલો આપણને ક્યાંથી છોડાવે. પોતે જ માયા વળગી જતી હોય અને પોતે જ પાછો જન્મ મરણમાં ભટકતો હોય તો બીજા કોને છોડાવે? એટલે ઉપાસના પણ ખંડિત થઈ ગઈ. અથવા તો આપણે એ જ છીએ તો પણ ઉપાસના ખંડિત થઈ ગઈ. અદ્વૈતવાદમાં વેદાંતિઓ આ રીતે જીવ ઈશ્વર રૂપે બ્રહ્મ થાય છે, સૃષ્ટિ રૂપે થાય છે એવું કહે છે. હવે બીજી વાત, વલ્ભાચાર્યજી શું કહે છે? એકોહમ બહુશ્યામ પ્રજાએ, હજી ધીરજ રાખજો, થોડું છે, થોડી મજા આવે છે, પરસેવો મને વળે છે, તમને શું વાંધો છે? ભણનારા કરતા ભણાવનારાને વધુ દાખલો છે. તો વલ્ભાચાર્યજી શું કહે છે? એકોહમ બહુશ્યામ પ્રજાએ, કઈ રીતે આ થાય છે? વલ્ભાચાર્યજીએ જે વાદ પ્રવર્તાવ્યો એ વાદનું નામ છે શુદ્ધાદ્વૈતવાદ. શુદ્ધ અદ્વૈત જોજો, સાંભળ્યું નહીં હોય તમે, શુદ્ધ અદ્વૈત. અદ્વૈત તો ખરું, શંકરાચાર્યજી કે અદ્વૈત, વલ્ભાચાર્યજી મહાપ્રભુજી કે છે અદ્વૈત તો ખરું જ, પણ શુદ્ધ અદ્વૈત. શુદ્ધ અદ્વૈત, શુદ્ધ કેમ તમે શુદ્ધ અદ્વૈત એવું શબ્દ પ્રયોગ કરો છો? તો વલ્ભાચાર્યજી કહે, શંકરાચાર્ય જે અદ્વૈતનું નિરૂપણ કરે છે એમાં માયાનો ભેગ છે. માયાની ઉપાધિ વળગીને એ બ્રહ્મ જીવ ઈશ્વર રૂપે થાય છે તો બ્રહ્મને માયા વળગે છે, ચોંટે છે, માટે એ બ્રહ્મ અશુદ્ધ કહેવાય, માટે સ્વીકાર્ય ન ગણાય. બ્રહ્મ કોઈ દિવસ અશુદ્ધ ન હોય, બ્રહ્મ શુદ્ધ છે. તો એ માયા વિશેષણ રૂપે પ્રલયાવસ્થામાં સૂક્ષ્મ સ્વરૂપે બ્રહ્મમાં લીન હતી અને સૃષ્ટિકાળે પાછી એ સ્થૂળ અવસ્થાને પામે છે, એવી રીતે પણ વલ્ભાચાર્યને સ્વીકાર નથી કે બ્રહ્મમાં માયા લીન થઈને રહે સૂક્ષ્મ રૂપે પણ. એવી રીતે સૂક્ષ્મ રૂપે લીન બ્રહ્મમાં પ્રલયા કાળે પણ જો માયા રહેતી હોય તો એ બ્રહ્મ એટલું અશુદ્ધ કહેવાય. બ્રહ્મ શુદ્ધ છે એટલે વલ્ભાચાર્યજી કોઈ પણ પ્રકારે માયા સહિત બ્રહ્મનો સ્વીકાર કરવા તૈયાર નથી. સહેજ પણ જો માયા તમે વળગાડો છો તો અશુદ્ધ કહે છે. તો શું કરવું? એટલે વલ્ભાચાર્યજીએ માયાનો તાત્વિક રૂપે જ ઇન્કાર કરી દીધો કે માયા જેવું કોઈ તત્વ જ નથી, તાત્વિક રૂપે પણ નથી. અમુક શબ્દો તો ભાઈ જે અભ્યાસુ છે એને સમજ્યા છે, માયા તાત્વિક રૂપે પણ નથી, કાલ્પનિક પણ નથી. શંકરાચાર્ય કાલ્પનિક કહે છે, તો કાલ્પનિક રૂપે પણ માયા નથી, વાસ્તવિક તત્વ રૂપે પણ માયા નથી, માયા જેવું કોઈ તત્વ જ નથી. અચ્છા, એક બ્રહ્મ, એક જ બ્રહ્મ, કોઈ નહીં. શંકરાચાર્યને અદ્વૈતવાદ પ્રસ્થાપન કરવા માટે એને માયાવાદનો આશ્રય લેવો પડ્યો છે, એટલા માટે અદ્વૈતીઓને માયાવાદીઓ કહેવામાં આવે છે. કારણ વાત વાતના સમાધાનમાં માયા લાવવી પડે છે. તો વલ્ભાચાર્યજી માયા તત્વને જ કાઢી નાખ્યું, માયા જેવું કોઈ તત્વ જ નથી, કાલ્પનિક રૂપે તાત્વિક રૂપે. અચ્છા, તો પછી એકોહમ બહુશ્યામ પ્રજાયેય પરમાત્મા સૃષ્ટિ રૂપે કઈ રીતે થાય છે? વલ્ભાચાર્યજી સમજાવે છે કે પરમાત્માનું સ્વરૂપ કેવું છે, સચ્ચિદાનંદ સ્વરૂપ. બરાબર, સચ્ચિદાનંદ સ્વરૂપ કેવું? એટલે સત, ચિત અને આનંદ. હવે જોજો, એકોહમ બહુશ્યામ કઈ રીતે થાય છે? વલ્ભાચાર્યજી મહાપ્રભુ સમજાવે છે શુદ્ધાદ્વૈતમાં કે એ સૃષ્ટિના કાળે સતચિત આનંદ જે બરબ્રહ્મ પરમાત્મા હતા એ સત તત્વના અંશથી પ્રકૃતિ જગત રૂપે થાય છે. સત અંશથી પ્રકૃતિ જગત રૂપે થાય છે અને ચિત અંશથી એ પરબ્રહ્મ પરમાત્મા અનંત જીવો રૂપે થાય છે અને આનંદ અંશથી જડ ચેતનમાં અંતર્યામી રૂપે એ પરમાત્મા બિરાજે છે. આ રીતે સગળી સૃષ્ટિ એક બ્રહ્મથી થાય છે. એકોહમ બહુશ્યામ પ્રજાયેય આત્મકૃતેહે પરિણામાત. આ રીતે એ પરબ્રહ્મ પરમાત્મા સચ્ચિદાનંદ પરમાત્મા સ્વયં પોતે પરિણામ પામીને જીવ ઈશ્વર રૂપે જગત રૂપે થાય છે. તો પ્રભુજી આપત્તિ આવી કે આવી રીતે જો પરબ્રહ્મ પરિણામ પામીને થતા હોય તો પરબ્રહ્મમાં વિકાર થયો, વિકાર થયો ને, વિકાર થઈને પોતે થયા તો વિકાર થયો. તો પ્રભુજી કહે કે ના, એને વિકાર ગણવો નહીં. જો ઘાત ઘડિયા પછી નામ રૂપ જુજવા આખરે હેમનું હેમ હોય. સુવર્ણના તમે ગમે તેટલા ઘાટ ઘડો પણ સુવર્ણના તત્વમાં કોઈ વિકાર થાય ખરો? બીજું દ્રષ્ટાંત આપ્યું, સાપ અહી કુંડલવત કે છે શાસ્ત્રીય ભાષામાં. સાપ ગૂંચળું વળીને બેઠો છે અને સાપ લાંબો થઈને સૂતો છે, તો બે અવસ્થામાં સાપમાં કઈ વિકાર થયો ખરો? સાપ તો સાપ જ રહ્યો. હા, અવસ્થા ભેદ જરૂર છે. એટલે સૃષ્ટિકાળે પરબ્રહ્મ પરમાત્મા તિરોભાવ આવિર્ભાવ રૂપે લીલા સ્વરૂપે સૃષ્ટિનું દર્શન કરાવે છે. કેવલ્યમ લીલા, લીલા કેવલ્યમ, અવસ્થા ભેદ છે. હવે અવસ્થા ભેદમાં શું બધું છે એ લાંબુ અત્યારે આપણે કરવું નથી, જરૂરી નથી. પરંતુ એક વાત જે દોષ છે તે સમજવા માટે કે ચાલો સમજ્યા, પરંતુ એક પ્રશ્નનો ઉત્તર આપો, આ જીવ ચિત્ત અંશથી થાય છે તો કઈ રીતે થાય છે? આપણે જે જરૂરી છે એ જ લઈએ છે. ચિત્ત અંશથી જીવો થાય છે તો કઈ રીતે થાય છે? તો કે જુઓ, અગ્નિ સળગતો હોય, અગ્નિ તો એમાંથી તણખાઓ ઉડે. એ તણખાઓ જે ઉડે એને સ્ફુલિંગો કહેવાય. એમ સચ્ચિદાનંદ જે બ્રહ્મ છે એ તેજો રાશિ છે, એમાંથી ચિત્ત અંશ રૂપી તણખાઓ સ્ફુલિંગો ઉડે છે, એ અનંત જીવો થાય છે. તો પ્રભુજી આ સ્ફુલિંગો નીકળ્યા ને ભઠ્ઠામાંથી તો એ તો વિકાર થયો, અથવા તો વિકાર ન ગણો તમે, વિરોધી સમસ્ત વિરોધી ધર્મોનો આશ્રય પરમાત્મા છે એમ કહીને નિષેધ કરે છે. પણ એક વાત તો છે કે જીવોની ઉત્પત્તિ તો થઈ, સૃષ્ટિકાળે ચિત્ત અંશથી સ્ફુલિંગો ફૂટે છે અને જીવો થાય છે, તો જીવોની ઉત્પત્તિ થઈ, તો જીવ અનાદિ તત્વ ન રહ્યું, જીવ સાદી થયો, અનાદિ ન રહ્યો, જીવની ઉત્પત્તિ થઈ. ના 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 ના, પ્રભુજી કહે એને ઉત્પત્તિ ગણવી નહીં. હવે સાવ સીધી દ્રષ્ટિએ તમે લાખ કરો તો સ્ફુલિંગ આમ ફૂટી અને નીકળે અને જીવ પેદા થાય, અને તમે એમ કહો કે એને ઉત્પત્તિ ન ગણવી, ઉત્પત્તિ ન ગણવી, એમ ઇન્કાર કરી દેવાથી કોઈ સામાન્ય બાળ બુદ્ધિને પણ ગળે ઉતરે ખરું? ગળે ઉતરે ખરું? એક જણો દરજીને ત્યાં પેન્ટ સીવડાવવા ગયો, એટલે દરજીને પૂછ્યું કે ભાઈ મારે પેન્ટ સીવું છે, શું ભાવ લ્યો છો? તો કે 100 રૂપિયા. એમ બહુ મોંઘા. ચડ્ડીના શું લ્યો છો? તો કે 50 રૂપિયા. સારું, ચડ્ડી સીવી નાખો. એમ હા, એટલે દરજી માપ માંડ્યો લેવા, કમરનું માપ લીધું, પછી લંબાઈનું પાયસાનું માપ લેવું પડે ને, એટલે ગોઠણ સુધી રાખવું, તેથી ઉપર રાખવું. એટલે દરજીએ પૂછ્યું, તો કે છે ઘૂંટી સુધી જવા દે. અરે મહેરબાન સાહેબ, એ ઘૂંટી સુધી એને પાટલું કહેવાય. તો કે તું ચડ્ડી કે ને એને, એને પાટલું શું કામ કેશો તું? હું એને ચડ્ડી કહું છું. આને તારે પાટલું ન ગણવું, એમ તમારે જીવોની ઉત્પત્તિ એમ ગળે ન ઉતરે ને. હા, આવું થયું તો જો હલ્યો ડાયરો. ઉત્પત્તિ જીવોની થાય છે, એના કરતા એક તો અનાદિ તત્વ ન રહ્યું, બીજું સ્વતંત્ર તત્વ ન રહ્યું. શાસ્ત્રી ભાષામાં સ્વતંત્ર તત્વ ન રહ્યું એટલે એ પરબ્રહ્મ પરમાત્મા પોતે જ જીવ થયા. જીવ થયા પછી તમે દશા જુઓ, એ જ પરમાત્મા પોતે જ પોતાની ઉપાસના કરે, પોતે જ પોતાને પગે પડે, પોતે જ પોતાની પાસે કરુણાની ભીખ માગે, દયા માચે અને જન્મ મરણ ગર્ભવાસ લખચોરાશી અને પોતાના કરેલા કૃત્યોના ફળ ત્રાહી ત્રાહી થઈને ભોગવે એ કઈ રીતે ગળે ઉતરે? એ જ શ્રી કૃષ્ણ કઈ રીતે આ જીવ થઈને નરકના કુંડોમાં સબડે, હે, આટલા બધા દુષ્કૃત્યોના ફળ ભોગવે, આટલી બધી ચીસોને આક્રંદ કરે? તમારા આંસુ કઈ ઓછા વહ્યા છે 50-60 વર્ષમાં? લુગડા પલળી ગયા છે? તો એ ભગવાનને દોષ લાગુ પડે? તો આ તો શક્ય બને નહીં. એ જ ભગવાન પોતાના ચરણોમાં પડે અને દયાની ભીખ માગે. અહીંયા જવાબ એટલે આ પ્રશ્ન છે કે મહારાજ, એ તો અમને ઘેડ જ પડતી નથી કે એ જ પરબ્રહ્મ પરમાત્મા જીવ ઈશ્વર રૂપે થાય અને ગર્ભવાસ લખચોરાશીમાં ભટકે, કર્મફળ ભોગવે, ત્રાહી ત્રાહી થઈ જાય, આવો જે અર્થઘટન છે એ તો અમને ગળે ઉતરતું નથી. હા, આપણે છે ને આવા આવા જ્યારે જયારે વચનામૃતની ચર્ચા થાય છે ને, બધે ભાગે લગભગ બધા વેદાંતિઓ ઉપર ચર્ચા કરે છે, પરંતુ આ વાત ક્યારે કોઈ કરતું નથી. આ મેં એટલા માટે કરી કે ખાસ તમે દ્રષ્ટિ માંડો ને તો તમને દેખાશે, નૃસિંહાનંદ સ્વામી બંનેનો ઉલ્લેખ કર્યો છે, પણ જો ગોતો તો જડે. વેદાંતિઓ આવું કહે છે અને પંડિતો આવું કહે છે, એમ બેનો ઉલ્લેખ છે, એટલે બેની વાત આપણે થોડી કરી. બાકી વલ્લભાચાર્યજી પરમ વૈષ્ણવ છે, ભક્તિનો ખજાનો છે, અને ભાગવતી ભક્તિથી ભારત વર્ષને નહીં વિશ્વને લીલુંછમ કર્યું છે, એમાં બે મત નહીં. પરંતુ ઉપાસ્ય તત્વના નિર્ણયમાં જે નિર્ણય આપ્યો એમાં દોષ છે, એ હકીકત છે. અને એ જે નિરૂપણ થયું એની તમે હાનિ જુઓ. મને ઘણીવાર થતું કે આ ભાગવતની કથા કરવા કરવા વાળા છે એ તો વલ્લભાચાર્યને માને છે, ભક્તિવાદી છે, તો શંકરાચાર્યની જેમ નિરાકાર ભગવાનનું નિરૂપણ શું કામ કરે છે? તમે નામ કોઈના નથી આપવા, જેટલા જેટલા ભાગવતના વક્તાઓ થયા આખરે શું કે, એ જે મૂળ બ્રહ્મ તત્વ છે એ નિરાકાર છે, એ પોતાની નિજ ઈચ્છાથી ભક્તોને માટે સાકાર અવતાર ધારણ કરે છે. મૂળ નિરાકાર ભક્તો કે પ્રેમ કે વશ હોકર કે સાકારિત હોતા હૈ. મને થતું કે આવું પ્રતિપાદન શું કામ કરતા, ક્યાંથી આવતું હશે? અભ્યાસ પછી ખ્યાલ આવ્યો કે શંકરાચાર્યનો અદ્વૈતવાદ અને વલ્લભાચાર્યનો શુદ્ધાદ્વૈતવાદ એ ધીમે ધીમે કરતા નજીક આવી જાય છે, અને એમાં બ્રહ્મતત્વનું આ રીતે નિરૂપણ થતું હોવાથી એની છાયામાં પલી જાય છે, અને જેટલા જેટલા નિરૂપણ કરનારા છે એને નિરાકાર સ્વરૂપની સમજણ આવી જાય છે. એટલે વલ્લભાચાર્ય તો એમ સાકાર સ્વરૂપનું પ્રતિપાદન કર્યું હોવા છતાં પણ શુદ્ધાદ્વૈતનું તાત્વિક ભગવત સ્વરૂપનું નિરૂપણ કરતા હોવાથી ભાગવતને કથનારાઓને પણ ભગવાન શ્રીજી મહારાજ કહે છે કે નિરાકાર ભગવાન સમજાય છે. આ મોટી આપત્તિ આવી, દોષ જુઓ. બાકી તો આપણે સર્વસ્વ વંદન છે. ભક્તિવાદીઓની એટલા માટે પેલી ગતિ દુર્ગતિ નથી થતી, કારણ કે નામાશ્રય અને ભગવાનની મૂર્તિનો અત્યંત આશ્રય છે. અને આમે તાત્વિક સ્વરૂપનો જે નિર્ણય છે એ આમ જનતા સુધી કંઈ પહોંચતો નથી, એ ઉપરના લેવલમાં રહે છે. પણ ઉપરના લેવલમાં જયારે આ સ્વરૂપનું વર્ણન કરવા જાય ત્યારે ઉપાસના દોષ આવે છે. આટલું તો તમને જાણવા મળ્યું કે આ કઈ રીતે કેમ થાય છે, આ બધા શું કામ ભાગવતના કથનારા આ શા માટે નિરાકાર મૂળ સ્વરૂપ છે એમ પ્રતિપાદન કરે છે. એનું મૂળિયું અહીંયા છે, બિલકુલ અદ્વૈત અને શુદ્ધવાદે નજીક નજીક આવી જાય છે, અને એક શુદ્ધ બ્રહ્મનું નિરૂપણ કરવામાંથી નિરાકારની જાય ઉઠે છે. અચ્છા, આટલું તો જોયું. હવે શ્રીજી મહારાજ જેને શિક્ષાપત્રીમાં પ્રિય મત ગણાવે છે એવો વિશિષ્ટાદ્વૈત મત, એ રામાનુજાચાર્યે પ્રવર્તાયો. તો રામાનુજાચાર્ય એકોહમ બહુશ્યામ પ્રજાએ એનો શું અર્થ કરે છે, કઈ રીતે સૃષ્ટિ પેદા થઈ, એ તો અમારે તમારે અવશ્ય જાણવું પડે. એટલે હવે તો ઉઠતા જ નહીં ના, બહુ ભલા છે, એક પણ ઉઠ્યો નથી, આનંદ છે. પડત પડત હોત સુજાન. રામાનુજાચાર્યજી શું કહે છે, રામાનુજાચાર્યજી વિશિષ્ટાદ્વૈતના પ્રવર્તક એ એમ કહે છે કે સાંભળો ભાઈઓ, જીવ, માયા અને પરબ્રહ્મ પોતે એ ત્રણ તત્વો અનાદિજ છે, નવા થતા જ નથી, તેમ પોતે ભગવાન પણ એ રૂપે થતા નથી, અનાદિ ત્રણ તત્વો છે। માયા કાલ્પનિક તત્વ શંકરાચાર્ય કહે છે એવું નથી, માયા વાસ્તવિક તત્વ સ્વરૂપે અનાદિ છે। કોણ કહે છે? રામાનુજાચાર્ય। અને જીવ પણ અનાદિ તત્વ છે। વલ્લભાચાર્યજી કહે છે એમ ચિત્ત અંશથી ઉત્પન્ન થાય છે એવું પણ નથી। અને શંકરાચાર્યજી કહે છે કે માયા અવિદ્યા વળગીને બ્રહ્મ છે, જીવ રૂપે થાય છે એવું પણ નથી। માયાની ઉપાધિએ પણ બ્રહ્મ જીવ રૂપે નથી થતા, અને ચિત્ત અંશી સૃષ્ટિ કાળે પણ નવા જીવ ઉપજતા નથી। જીવ અનાદિ, અનાદિ અને અનાદિ। સારું, તો આ દ્વૈત આપત્તિ ન થઈ? ત્રણ તત્વો થયા તો? રામાનુજાચાર્ય કે ના, દ્વૈત આપત્તિ નથી, અદ્વૈત છે। જોજો રામાનુજાચાર્ય શું કહે છે, અદ્વૈત છે, દ્વૈત આપત્તિ નહીં। તો કે ના, કઈ રીતે? તો કે જીવ અને માયા એ ભગવાન પરબ્રહ્મનું શરીર છે, અને પરબ્રહ્મ પરમાત્મા એના આત્મા છે, શરીરી છે। આ આપણું શરીર છે, એમાં એક આત્મા છે, એટલે આ છે એ શરીર કહેવાય, અને અંદર આત્મા આપણે બેઠા છીએ એ શરીરી કહેવાય। આ દેહમાં આત્મા બેઠો છે શરીરી રૂપે, એટલે શરીર અને શરીરનો એક્ય ભાવ છે, આપણે એક રૂપે જ કહેવાય છે। એવી રીતે જીવ અને માયા ભગવાન પરબ્રહ્મનું શરીર હોવાથી, અને પરબ્રહ્મ પરમાત્મા એનું શરીરી હોવાથી, શરીર શરીરના ભાવ સંબંધે નિત્ય અપૃથકત્વ સંબંધ સિદ્ધ છે, માટે અદ્વૈત છે। પણ કેવું અદ્વૈત? વિશિષ્ટ અદ્વૈત। વિશિષ્ટ એટલે જોડાયેલું, યુક્ત, જોડાયેલું, જોડાયેલા શરીર સંબંધ, શરીર શરીરી સંબંધથી જીવ માયા ઈશ્વર સાથે પરબ્રહ્મ સાથે જોડાયેલા હોવાથી અદ્વૈત છે। જેવી રીતે દેહ અને આત્મા જોડાયેલા હોવાથી એક્ય છે, એ રીતે જીવ માયા શરીર છે, પરબ્રહ્મ પરમાત્મા આત્મા રૂપે એમાં જોડાયેલા હોવાથી અદ્વૈત છે। એટલે વિશિષ્ટાદ્વૈત કહ્યો। તો કે કોઈ શ્રુતિઓ વેદોએ આવું કહેલું છે ખરું? હા, યસ્ય પૃથ્વી શરીરમ, યસ્ય અગ્નિ શરીરમ, યસ્ય વાયુઃ શરીરમ, યસ્ય સર્વાણિ ભૂતાનિ શરીરમ, યસ્ય આત્મા શરીરમ। એ પરબ્રહ્મ પરમાત્માના અગ્નિ, વાયુ, સર્વભૂતો, આત્માઓ એનું શરીર છે, એમ વેદ પોતે સ્વયં કહે છે, રામાનુજાચાર્ય પ્રમાણ આપે છે। એટલે એમના શરીરો છે। એટલે જ્યારે પ્રલય થાય છે ત્યારે ચિત્ત અચિત તત્વો, ચિત્ત એટલે જીવો, અચિત એટલે માયા, ચિત્ત અતીત તત્વો સૂક્ષ્મ ભાવને પામીને પરબ્રહ્મ પરમાત્મામાં લીન થઈ જાય છે। અને જ્યારે સૃષ્ટિનો પ્રારંભ થાય છે ત્યારે એ ચિત્ત અચિત તત્વો સૂક્ષ્મ ભાવને પામ્યા હતા એ સ્થૂળ ભાવને પામે છે। ખ્યાલ આવ્યો? લય પામ્યા હતા એ પાછા સ્થૂળ ભાવને પામે છે, અને સમગ્ર સૃષ્ટિનો વિસ્તાર થાય છે। કઈ રીતે? આ શરીર છે, નાના હતા ત્યારે બાળક હતું, પછી યુવાન થયા, પછી ઘરડા થઈ ગયા, પછી ગુજરી જશું, તો શરીરમાં વિકાર થયો, શરીરમાં વિકાર થયો, આત્મામાં વિકાર થયો? આત્મામાં થયો? ના થયો। એક યાદ રાખજો, કારણ કે એકોહમ બહુશ્યામ પ્રજાયેય આત્મકૃતેહ પરિણામાત, કઈ રીતે રામાનુજાચાર્ય શરીર સંબંધી, શરીર શરીરી ભાવથી દર્શાવે છે જોવાનું છે। યથા પિંડે તથા બ્રહ્માંડે, બહુ સિદ્ધાંત સરસ। શરીર બાળ યુવાન વૃદ્ધ થઈ જાય છે, આત્મા થતો નથી, આત્મા નિર્વિકાર રહે છે, પહેલી બાબત। બીજી બાબત,
કે શરીર બાળ યુવાન અને વૃદ્ધ થાય છે, છતાંય આત્મા નિર્વિકાર નથી થતો, બાળ યુવાન વૃદ્ધ નથી થતો, છતાં પણ આપણે શું કહે છે કે હું યુવાન થયો, હું બાળક થયો, હું ગરડો થયો, હું ગુજરી ગયો, કહે છે ને, એટલે પોતે જ કહેવાય છે ને. એટલે એકોહમ બહુશ્યામ પ્રજાએ, એ થોડો વિચાર કરો. ભગવાન કહે છે હું એક અને સૃષ્ટિકાળ બહુરૂપે થાઉં છું. પેલા લીન કરી દે છે ચિત્ત અચિત્ત બધા તત્વોને સૂક્ષ્મ ભાવને ઉપમાડી. હવે એક એક્ઝામ્પલ જુઓ, તમે રાત્રે ઘરે એકલા તમારા ઓરડામાં હો ત્યારે તમે શું કયો, શું કયો? હું એકલો એકલો છું. હવે વિચારો તમે એકલા છો તો શું છે? ના ના, તમે એકલા છો એમ કહો છો તો પણ દસ ઇન્દ્રિયો, ચાર અંતઃકરણ અને એના 14 દેવતાઓ, એ બધા જ તમારી સાથે જોડાયેલા છે. અને છતાંય કહેવાઓ છો શું? 14 ઇન્દ્રિયો, અંતઃકરણ, 14 દેવતાઓ તો તમારી સાથે બેઠા જ છે, અને છતાં કહો છો હું. એવી રીતે પ્રલય અવસ્થામાં ચિત અચિત તત્વોને, જીવોને, ઈશ્વરોને, પરમાત્મા પોતામાં સૂક્ષ્મ ભાવથી લીન કરીને જયારે બેઠા છે, વિરાજમાન રહે છે, ત્યારે એમ કહે છે એકોહમ બહુશ્યામ પ્રજાએ, હું એકલો છું પણ સાથે બીજા છે. કઈ ભાવે? શરીર ભાવે. એવી રીતે એક કહેવાય છે. અને એ જ પાછા બહુરૂપે થાય છે. કઈ રીતે? શરીર જે રીતે વિકારને પામે છે એ રીતે. બાળ્યવન વ્રત શરીરને લાગે છે, તો જીવો માયા શરીર છે, તો શરીરમાં વિકાર થાય છે, સંકોચ વિકાસ અવસ્થા થાય છે. પરમાત્માનું શરીર જીવ અને માયા છે, ચિત્ત અચિત્ત તત્વો છે, તો એ શરીર છે, તો શરીરમાં વિકારો થાય છે, પણ આત્મા તો પરમાત્મા છે, એમાં વિકાર અડતો, એટલે પરમાત્મા નિર્વિકાર છે. માયા શરીર છે, પ્રકૃતિ શરીર છે, એમાં સૂક્ષ્મ ભાવ અને સ્થૂળ ભાવ આવે છે, એટલે વિકાર ભાવ ત્યાં છે, પરમાત્મામાં નથી. બીજું કે શરીરમાં પરિણામ થતું હોવાથી, સૃષ્ટિ રૂપે થતું હોવા છતાં હું થાઉં છું એમ જ કહેવાય. હું બાળક છું, હું ગરડો થયો, હું વૃદ્ધ થયો, હું યુવાન થયો, એમ આપણે જેમ કહીએ છીએ, એવી જ રીતે ચિત અચિત તત્વો, પરમાત્માનું શરીર છે, એના બધા અવસ્થાઓ બદલાય છે, ત્યારે પરમાત્મા એમ કહે છે કે હું સૃષ્ટિ રૂપે થાઉં છું પરંતુ શરીરથી, અને શરીર એની સાથે જોડાયેલું છે કારણ કે શરીરી છે. માટે એકોહમ બહુશ્યામ પ્રજાએ પણ ખરું, આત્મકૃતે હે પરિણામાત પણ પરિણામ પામીને પણ પરમાત્મા બહુરૂપે થાય છે, એ પણ દોષ રહિત સાબિત થયું. થોડુંક સમજાયું? પોતે જ બહુરૂપે થયા પણ શરીરથી, પોતે જ બહુરૂપે થયા પણ શરીરથી, શરીરમાં વિકારો છે આત્મામાં નથી. એમ પરમાત્મા બધાના શરીરી છે, આત્મા છે, એમાં વિકાર નથી. પ્રકૃતિ શરીર છે, શરીરના સંકોચ વિકાસ અવસ્થાઓ થાય છે, એટલે પરિણામ એમાં છે, અને શરીર એમનું હોવાથી હું બહુરૂપે થયો એમ પરમાત્મા કહે છે. આ રીતે સરસ રામાનુજાચાર્યએ સમજ આપી કે પોતે જ સૃષ્ટિ રૂપે આ રીતે થાય છે પરમાત્મા, પરંતુ પોતે જીવ રૂપે નથી થતા કે નવા જીવ પણ પેદા થતા નથી. ત્રણ તત્વો અનાદિ, છતાં એ પોતે બહુરૂપે થાય છે. શાસ્ત્રી ભાષામાં એમ કહે, સૂક્ષ્મ ચિત અચિત વિશિષ્ટમ કારણ બ્રહ્મ, સ્થૂલ ચિત અચિત વિશિષ્ટમ કાર્ય બ્રહ્મ, તયોઃ અદ્વૈતમ વિશિષ્ટાદ્વૈતમ. આવો સરસ વિશિષ્ટાદ્વૈત મતવાદ છે, જેમાં કોઈ દોષ ન આવ્યો, વિકારનો પણ દોષ ન આવ્યો, પરિણામાથી સ્વયં સૃષ્ટિ રૂપે થયા તોય દોષ ન આવ્યો, એકોહમ કહો તો પણ દોષ ન આવ્યો, યથા પિંડે તથા બ્રહ્માંડે. હવે એ સાચું છે રામાનુજાચાર્યનું અર્થઘટન કે નહીં, એનું પ્રમાણ ક્યાં કરાવવું? આપણા માટે મોટામાં મોટું પ્રમાણ એ છે ભગવાન સ્વામિનારાયણ પોતે પરમાત્મા છે, પોતે સૃષ્ટિના અનંત બ્રહ્માંડોના. હવે એ જ કહે છે કે રામાનુજાચાર્ય જે કહે છે એ મને માન્ય છે, એનાથી બીજું ઓથેન્ટિક શું રહ્યું?
એટલે ભગવાન સ્વામી નારાયણે રામાનુજાચાર્યને પ્રિય મત ગણ્યો. તો એ વાત પણ સાચી થઈ, સારું. પણ નૃસિંહાનંદ સ્વામી એમ કહ્યું, મહારાજ આ શ્રુતિનો અર્થ તો તમે કયો તો સમજાય, હવે શ્રીજી મહારાજ શું કહે છે? નૃસિંહાનંદ સ્વામી એમ ના કહ્યું કે મને રામાનુજાચાર્યના મતથી સમજાવો, એ મહારાજ અમને સમજાતું નથી, આપ જો કહો ને તો અમને યથાર્થ સમજાય. હવે રામાનુજાચાર્યના મતને માન્ય રાખીને બિલકુલ સરળ ભાવે, બહુ થોડી વિશિષ્ટ વિશિષ્ટ વાતો સાથે શ્રીજી મહારાજે એકોહમ બહુશ્યામ પ્રજાયનો અર્થ કરી બતાવ્યો છે કે કઈ રીતે ભગવાન બહુરૂપે સૃષ્ટિ રૂપે થાય છે. ને પેલા કહ્યું તેમ સૃષ્ટિ પ્રક્રિયા સમજ્યા વગર ક્યારેય આ તત્વ સમજાય નહીં. તો શ્રીજી મહારાજે પણ સૃષ્ટિ પ્રક્રિયા પહેલી બતાવી. જુઓ, અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન, તે સૃષ્ટિ સમયને વિશે અક્ષર સામે દ્રષ્ટિ કરે છે ત્યારે તે અક્ષરમાંથી પુરુષ પ્રગટ થઈ આવે છે. પછી તે પુરુષોત્તમ તે અક્ષરમાં પ્રવેશ કરીને પુરુષને વિશે પ્રવેશ કરે છે અને પુરુષ રૂપે થઈને પ્રકૃતિને પ્રેરે છે. એવી રીતે જેમ જેમ પુરુષોત્તમનો પ્રવેશ થતો ગયો તેમ તેમ સૃષ્ટિની પ્રવૃત્તિ થઈ, પછી તે પ્રકૃતિ પુરુષ થકી પ્રધાન પુરુષ થયા અને તે પ્રધાન પુરુષ થકી મહત્તત્વ થયું, મહત્તત્વ થકી ત્રણ પ્રકારનો અહંકાર થયો અને અહંકારથી ભૂત વિષય ઇન્દ્રિયો અંતઃકરણ અને દેવતા તે થયા, તે થકી વિરાટ પુરુષ થયા અને તેની નાભી કમળમાંથી બ્રહ્મા થયા અને તે બ્રહ્મા થકી મરીચ્યાદિક પ્રજાપતિ થયા અને તે થકી કશ્યપ પ્રજાપતિ થયા અને તે થકી ઇન્દ્રાદિક દેવતાઓ થયા, દૈત્ય થયા અને સ્થાવર જંગમ સર્વે સૃષ્ટિ થઈ અને પુરુષોત્તમ ભગવાન તે એ સર્વેમાં કારણપણે અંતર્યામી રૂપે કરીને પ્રવેશ કરીને રહ્યા છે. હવે જુઓ, અક્ષર સામે દ્રષ્ટિ કરી ત્યારે પુરુષ પ્રગટ થયો. પ્રગટ થયો કોને કહેવાય? છુપાયો હોય ને આવે એને પ્રગટ કહેવાય. પ્રગટ થયો કોને કહેવાય? અચાનક કોઈ ટપકી પડે આપણા રૂમમાં તો આપણે નથી કે ઓહો ભાઈ પ્રગટ થયા. છુપાયા હોય એનો અર્થ શું છે? પુરુષ એટલે ઈશ્વર, ઈશ્વર હાજર છે. પરંતુ સૃષ્ટિકાળે સંકલ્પ થયો, દ્રષ્ટિ કરી, સ એકસત ત્યાં પુરુષ પ્રગટ થયા. શું પ્રભુ માલિક, શું હુકમ છે, આપની શું આજ્ઞા છે? હતા તો ત્યાં જ, નિર્માણ નથી થયું, ઉત્પત્તિ નથી થઈ, આ બધું એમાં સમજવાનું છે. એટલે કહું છું પુરુષ હતા જ, પ્રગટ થયા. પછી અક્ષર દ્વારા એ પ્રવેશ કરીને પુરુષોત્તમમાં ભગવાને પ્રવેશ કર્યો અને પુરુષ રૂપે થઈને પ્રકૃતિને પ્રેરી. પ્રકૃતિ પણ હાજર હતી. જુઓ, પેદા થઈ એમ નથી કહ્યું, પ્રકૃતિને પ્રેરિત કરી, મોટિવેટેડ કરી, ક્રિયાશીલ કરી, ગતિશીલ કરી, સક્રિય કરી. હતી તો પ્રકૃતિ ખરી જ, તત્વરૂપે હતી જ, ખાલી મોટિવેટેડ કરી, સક્રિય કરી. અને જેવી સક્રિય કરી કે એમાંથી અનંત પ્રધાન પુરુષો પ્રગટ થયા. પ્રકૃતિ પુરુષ થકી પ્રધાન પુરુષ થયા, પ્રધાન પુરુષમાંથી મહત્તત્વ થયું, મહત્તત્વમાંથી અહંકાર થયો, અહંકારમાંથી ભૂત દેવતાઓ એ બધા થયા, એમાંથી વિરાટ થયા, એમાંથી બ્રહ્મા થયા, એની નાભીમાંથી બ્રહ્માથી મરીચ્યાદિક પ્રજાપતિઓ થયા, ઇન્દ્રાદિક દેવતાઓ થયા, મનુષ્યો થયા, પશુ પક્ષીઓ થયા, બધું જ થયું. આ રીતે આખી સૃષ્ટિ થઈ. સાર શું છે? ચિત અચિત તત્વો હતા જ, એક વસ્તુ. ખાલી પરમાત્મા એમાં પ્રવેશ કર્યો અને એને કાર્યાન્વિત કર્યા. જેવી રીતે આ શરીર હોય એમાં જીવ પ્રવેશ કરે અને સક્રિય થઈ જાય હે, એવી રીતે પ્રકૃતિમાં ભગવાન જેવો પ્રવેશ કરે ચેતન રેડે. ઇન્સ્પાયર્ડ કરવું એટલે, ઇન્સ્પાયર્ડ કરવું એટલે શું? ચેતન રેડવું. પરમાત્મા પ્રવેશ કરીને સક્રિય કરે છે, પ્રેરિત કરે છે અને આ ચિત અચિત તત્વો છે એ બધા સક્રિય થઈને સૃષ્ટિ રૂપે વિલસિત થાય છે. સૃષ્ટિ રૂપે આ તત્વો વિલસિત કરીને પરમાત્મા તદેવાનું તત્સૃષ્ટવા તદેવાનું પ્રાવિષત,
સૃષ્ટિનું સર્જન કરતા જાય અને એમાં પ્રવેશ કરતા, જેમ જેમ પ્રવેશ તેમ તેમ સૃષ્ટિ, જેમ જેમ સૃષ્ટિ તેમ તેમ પ્રવેશ. આ રીતે અંતર્યામી રૂપે, આત્મા રૂપે, શરીરમાં આત્મા પ્રવેશ કરે ને ચેતન થઈ જાય શરીર જડ, એવી રીતે આત્મા રૂપે પ્રવેશ કરીને ભગવાન સર્વત્ર વ્યાપેલા હોવાથી અંતર્યામી રૂપે ભગવાનનું બહુ ભવન છે, પરંતુ પરમાત્મા પોતે જીવ ઈશ્વર રૂપે થતા નથી. અરે ભાઈ, ગીતામાં પણ સ્પષ્ટ લખ્યું છો. હા, ગીતાના અધ્યાય 11માં અધ્યાયમાં 40માં શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણ સ્પષ્ટ કહે છે, સર્વમ સમાપનોશી તતોશી સર્વમ. આ બધું બહુરૂપ ભગવાન છે, સર્વત્ર બહુરૂપ, સર્વ સઘળી સૃષ્ટિરૂપ ભગવાન છે, એમ શા માટે કહેવાય છે? ગીતા બતાવે છે કે અણુ અણુમાં એ ભગવાન વ્યાપીને બેઠો છે અંતર્યામી કારણ રૂપે આત્મા પણ, એટલા માટે આ સઘળી સૃષ્ટિ હે પ્રભુ તમે છો એમ કહેવાય છે. પણ જીવ ઈશ્વર રૂપે પોતે થતા નથી. ઘેડ પડી કઈ? કારણ કે જ્યાં જ્યાં જોવો ત્યાં આત્મા રૂપે એ બેઠો છે. આ તો બધા શરીરો છે, ચિત્ત ચિત્ત તત્વો શરીરો છે, આત્મા રૂપે પરમાત્મા બેઠા છે, એટલે પરમાત્મા જ એ રૂપે થયા છે એમ કહેવાય. આપણે જેવું શરીર લીધું, આપણે બકરી કહેવાઈએ, આપણે ઘેટું કહેવાઈએ, આપણે હાથી કહેવાઈએ, જેવા શરીરમાં આત્મા પ્રવેશ કરે એ એવો કહેવાય. જ્યાં જ્યાં પ્રવેશ કરીએ, આપણે જ્યાં જ્યાં પ્રવેશ કરીએ ત્યાં ત્યાં આપણે કહેવાઈએ છીએ. કોઈનામાં ભૂત પ્રવેશ કરે તો એ રૂપે કહેવાય છે. એને પૂછો તું કોણ છો? હું સોમલો છું. ભલે ને સુરેશચંદ્ર હોય પણ હવે સોમલો જ બોલવાનો, એ જ રૂપે છે. એટલા માટે આવી રીતે સર્વમાં વ્યાપીને આત્મા રૂપે પરમાત્મા બેઠા હોવાથી સઘળું પરમાત્મા રૂપ છે, પરમાત્મા જ છે એમ કહેવામાં આવે છે. બાકી પરમાત્મા પોતે જ જીવ ઈશ્વર રૂપે થાય છે એ વાત સદંતર શાસ્ત્રથી વિરુદ્ધ છે. અચ્છા, પણ એક પ્રશ્ન થાય છે, વિચારો તો થાય કે ભગવાન સૃષ્ટિ કરીને પ્રવેશ કરે છે હને, તો શું પેલા નહોતા? ભગવાન તો સર્વત્ર છે, સર્વત્ર પરમાત્મા છે, તો પછી એમ કેમ કહેવાય કે તદ સૃષ્ટવા તદેવાનુ પ્રાવિશત, અનુ પ્રવેશ કર્યો, અનુ એટલે પાછળ પાછળ પ્રવેશ કર્યો, તો શા પેલા હાજર નહોતા? પ્રકૃતિ સુષુપ્ત હતી તો પણ શું પ્રકૃતિમાં નહોતા? અનંત ચિત્ત જીવો છે એ પણ જયારે લીન હતા ત્યારે શું એમાં નહોતા? હતા, તો પછી એમાં પ્રવેશ કર્યો ત્યારે આ બધું થયું એમ કેમ કહેવાય? દોષ આવ્યો, જો દોષ આવ્યો એમ કેમ કહી શકાય કે ભગવાને પ્રવેશ કર્યો અને સૃષ્ટિ થઈ? હતા તો ખરા જ. હા, ભગવાનની ત્રણ શક્તિ છે, જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ અને ક્રિયાશક્તિ. જ્ઞાન શક્તિ એ પરમાત્મા સર્વત્ર સાક્ષીત રૂપે બિરાજિત છે, સર્વત્ર, અણુ પણ ખાલી નથી. જ્ઞાન શક્તિ એ સાક્ષી રૂપે બિરાજિત છે. પણ એકોહમ બહુશ્યામ પ્રજાએ ઈચ્છાશક્તિ પ્રગટ કરી, સમજાયું? ઈચ્છાશક્તિ પ્રગટ કરી, ઈચ્છાશક્તિ પ્રગટ કરીને સૃષ્ટિ સમયે પોતાની ક્રિયાશક્તિને પ્રગટ કરે છે. છે તો ખરા જ, ત્યાં જ્ઞાન શક્તિ એ ત્યાં છે જ, પણ ક્રિયાશક્તિનો જયારે આવિર્ભાવ કરે છે ત્યારે સૃષ્ટિ કાર્યાન્વિત થાય છે. જ્યાં સુધી ક્રિયાશક્તિનો આવિર્ભાવ પ્રગટીકરણ ભગવાન નથી કરતા ત્યાં સુધી જળ ચિત્ત ચેતન જે કોઈ તત્વો છે એ કંઈ કરવાને સમર્થ થતા નથી. મધ્યના 31માં વચનામાં બહુ સરસ કીધું છે, હવે થોડું થોડું છે, હવે પૂરું થવામાં છે. મધ્યના 31માં બહુ સરસ કીધું કે વિરાટ પુરુષ, એના ઇન્દ્રિયો અંતઃકરણ દેવતાઓ એને વિશે હતા, અને વિરાટને ઉઠાડવા માંડ્યું તો વિરાટ ઉઠ્યું નહીં, એનો જીવ પણ એમાં હતો વિરાટ પુરુષમાં, તોય વિરાટ ઉઠ્યું નહીં. વિરાટ એટલે આ બ્રહ્માંડ, વિરાટ એ ઉઠ્યું નહીં, એનો જીવ અંદર હતો, ઇન્દ્રિયો અંતઃકરણ 14 દેવતાઓ હતા, તોય વિરાટ ઉઠ્યું. પરંતુ જયારે ક્ષેત્રજ્ઞ એવા વાસુદેવ ભગવાને જયારે એમાં પ્રવેશ કર્યો ત્યારે વિરાટ ઉઠ્યું અને પોતાની ક્રિયા કરવાને સમર્થ થયા. અહીંયા હવે થોડો જે ભાઈ મને તમને ટચ થઈ જાય ને એવો બોધ, જેટલો સમજો એટલો ઓછો છે. કોઈ માણસ ગુજરી જાય એટલે મરી જાય, ગુજરી બજાર નહીં, મરી જાય, ઓફ થઈ જાય. લ્યો ને ઓફ થઈ ગયા, હું તે ઓફ થઈ ગયા, કારણ કે પાછા થયા. ચાલો કોઈ મરી જાય, કોઈ માણસ મરી જાય, ઉચકાતો નથી, અનુભવ છે ને. ચાર ચાર જણા ખભે નનામી લીએ ને તો કેટલી વાર ખભા બદલાવે, કેટલાય કાંધ બદલાવે, ત્યારે માંડ માંડ મરેલો સ્મશાને પહોંચે. એક માણસને નથી ઉપાડી શકતો, મારે શું કહેવાનું છે, વિરાટ ઉઠાડવાનું છે. એક સામાન્ય માણસ મરેલો નથી ઉઠતો, અરે જીવતો નથી ઉઠતો. જીવતાને ઉપાડી લ્યો, ચાલો જી ઉપાડો, કેમ ઉપડે, જલ્દી ઉપડે, કેટલી તાકાત જોઈએ. એક જણાએ એક જગ્યાએ ઘરે ફોન કર્યો, હલો સર. સામેથી 3-4 વર્ષની નાની બેબી બોલી, હલો. એટલે પેલા ભાઈ ઓળખી ગયા, તું કોણ છો? એટલે એને નામ આપ્યું, જે હોય દીકરીનું નામ બોલે. અચ્છા, તારા પપ્પા ક્યાં છે? એને આપ, એને ફોન આપ. મારા પપ્પા નથી, મારા પપ્પા ઓફિસે ગયા છે. સારું, તાર મમ્મીને આપ. મારા મમ્મી શાક માર્કેટમાં ગયા છે. તો બીજું કોઈ ઘરમાં છે? આ મારો ભાઈ છે, તો એને આપ. આપું છું. એમ કે એને ફોન બાજુમાં મૂક્યો. 3 મિનિટ પછી છોકરી પાછી આવી, હલો. હા, હું મારા ભાઈને ઘોડિયામાંથી ઊંચકી નથી હકતી. ફોન જ મૂકી દીધો. કહેવાનું મારું શું છે, ઊંચકાય? હાથી મરી ગયો હોય તો? ઓ બાપરે, હે, હાથી મરી ગયેલો. અને એની બાજુમાં એક જણો ઉભો રડે, એટલો રડે એટલે બાજુમાં કોઈ નીકળ્યો કે ભાઈ તમે તો બહુ પશુ પક્ષીના પ્રાણીઓના પ્રેમી લાગો છો, આ હાથી મરી ગયો તમને રડવું આવે? રડે એવું કાંઈ નથી યાર, હાથી મરી જાય મો મરી જાય, પણ એને દાંટવાનો ખાડો મારે ગાળવાનો છે, એનું રોવું આવે છે. કેવડો ખાડો જોઈ, રડે નહીં તો શું કરે. હાથી ઊંચકાય ના ઊંચકાય તો આ વિરાટ, પ્રથમના 63માં શ્રીજી મહારાજ કહે છે કે આ વિરાટ બ્રહ્માંડ છે એ પુરુષાકાર છે, કર ચરણાદિકે યુક્ત છે, પણ એની મૂર્તિ એવડી મોટી છે કે કોઈની નજરમાં આવતી નથી. હા, આ બ્રહ્માંડ પુરુષાકાર છે, આપણી જેવી આકૃતિ વાળું છે, પણ મૂર્તિ એવડી મોટી છે, કીડી ગમે તેમ મથે તો હાથી કેવડો છે માપી ન શકે. આ તો કીડીનું દ્રષ્ટા આપીએ છીએ, બાકી બ્રહ્માંડમાં તો કોઈ કીડીનું લેખું નથી. હવે એ કીડી કેવી રીતે વર્ણન કરે, હાથી કેવો છે, આમ છે તેમ છે. હે, એક હાથીને વાગેલું એટલે લંગડો હાલતો હતો, ત્યાં કીડી બાજુમાં જ નીકળી. હાથીભાઈ ટેકો કરું? શું ટેકો કરે? આવું પુરુષાકાર બ્રહ્માંડ, એને અંદર 14 દેવતાઓ અને પોતાનો જીવ તો ઉભું થતું નથી. હા, નહીતર હાથી મરી ગયો ને એનો જીવ પ્રવેશ કરે તો હાથી ઉભો થઈ જાય ને, પણ આ બ્રહ્માંડ તોય ઉભું નથી થતું. પરંતુ ભાઈ આંખ કાન સાબિત રાખીને સાંભળો, પરાત્પર પુરુષોત્તમ નારાયણે સેજ પ્રવેશ કર્યો, આખું બ્રહ્માંડ ઉભું થઈ ગયું. એ પુરુષોત્તમની તાકાત સામર્થ્ય જો, અનંત સામર્થ્યનો શક્તિધાર, એવા અનંત બ્રહ્માંડોને ઈશારા માત્રથી, પ્રેરણા માત્રથી રમાડે છે, ભાંગીને ભૂકો કરી નાખે છે. એ પરાત્પર પુરુષોત્તમ નારાયણ એને ઊન તમે ભક્તિ કરીએ છીએ,
શિદને રહી એ કંગાલ રે સંતો, શિદને રહી એ કંગાલ, જ્યારે મળ્યો મહા મોટો માલ રે સંતો, શિદને રહી એ કંગાલ. એને આ આનંદ કોટી બ્રહ્માંડોને ઊંચકીને ઉભા કરવાનો ક્ષણ લાગે છે કે મારું ન ચલાવે તો કંગાલ શું કામ થાવ છે, અને નિરાશ શું કામ થાવ છે. ચેતનાનો મહાસાગર ઘોઘવાટા કરે છે, સેજ આમ અડે આ બ્રહ્માંડ બેઠું થઈ જતું હોય. ગુણાતીતાનંદ સ્વામી કે સ્વામી નારાયણનો પાવર તો હું દેખાડતો નથી, એનો પ્રતાપ તો હું દેખાડતો નથી, નહીતર બ્રહ્માંડ નજરમાં ન આવે. બોલો, આ વર્તમાન વર્તમાન પાળવાય મારે કાંઈ નથી પાળવાની જરૂર. ગુણાતીત બાપ બોલે છે, મારે શું જરૂર છે, આ તો બીજા લોપતા ન થઈ જાય એટલે દેખાડીએ છીએ. એ ઓળખાણા છે જ ક્યાં, ત્યાં આવી બધી વાતો કરે ને એમાં વાયલા જતા હતા ને ભોગાવો આડો આવ્યો ને ગાડું ખૂત્યું, બળદ ને ગાડું ને બધું ખૂત્યું, એમાં હોય તો ખરા ને કોક ટણો પા, ટણપો બહુ વ્યવસ્થિત છે માણસ, એક ટણપો એટલે બહુ પ્રાણી છે, અદભુત પ્રાણી છે ટણપો. એવા ટણપા હોય ને આમાં એકાદા બેઠા હોય, પણ આમાં મુશ્કેલી છે, હાઉ પોતાની પડખે બેઠો હોય ને એને જ ટણપો માને, પોતાને કોઈ માનતું જ નથી. એટલે એવો કોઈ ટણપો હોય છે, એમણે કીધું લ્યો બ્રહ્માંડ ફાડી નાખે એવી વાતું કરે, હજી સ્વામી નારાયણનો પ્રતાપ દેખાડ્યો નથી, નહીતર બ્રહ્માંડને ફેરવી નાખું, આ એક ગાડું કાઢી ગયો બસ છે. એ ગુણાતીત બાપ સાંભળી ગયા, આને ભાઈ શું કીધું, એકદમ ઉછળી ગાડાની ધૂસરી બનેલી ઘટના છે, ધૂસરીને આમ હાથ દઈ સ્વામિનારાયણ આખું ગાડું બળતિયા સહિત લઈને ભોગાવીને બહાર કાઢી નાખ્યું. બોલો સાધુ દોડીને પગમાં પડી ગયો, મહાભાગ મારી ભૂલ થઈ ગઈ. આ પ્રતાપ છે. તમારા ઘરમાં એસી લગાવેલું છે, ઇમેજિન હોય કે નહીં મને ખબર નથી, કારણ કે તમે મને કોઈ ઘરે લઈ નથી ગયા, અને હું આવું તો નથી, અને મારે ત્યાં હું કોઈને આવવા દેતો નથી, તરસ પરસ છે. એસી લગાવેલું છે, એકદમ વ્યવસ્થિત છે બધું, છતાંય તમે પસીના પસીના, અકળામણ, ગભરાટ, ત્રાસ, કારણ શું, પ્લગ ઇન કર્યું નથી, સ્વિચ ઓન કર્યું નથી. એ જે ધુવાળાનો આખો ઇલેક્ટ્રિક પાવર ચાલુ આવે છે તમારા આંગણા સુધી છે, પણ પિન અંદર નાખી નથી, એ પાવર સાથે કનેક્શન જોડ્યું નથી, એટલે પસીના પસીના થાવ છો. આ અનંત શક્તિધર પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ એ સર્વત્ર વિલસી રહ્યો છે, અને રોવો છો, રાડો પાડો છો, નિરાશ થઈ જાઓ છો, મરી ગયા, ઓહો બાપરે, પ્લગ ઇન કરો. એ તો ભયંકર શક્તિનો સોર્સ છે, ખાલી સ્વિચ આમ નાખો બેઠા થઈ જશો. ક્યો રોતે હો, ક્યો કંગાલ માનતે હો, થોડું પ્લગ ઇન કરો. સ્પિરિચ્યુઆલિટીનો અર્થ શું, એ સુપ્રીમ જે પાવર છે એની સાથે પોતાની જાતને જોડવી, એ જ સ્પિરિચ્યુઆલિટી, એ જ અધ્યાત્મ. અધ્યાત્મ એટલે મોટા જટા કરો, બાબાજીના તો 19 ફૂટ લાંબી જટાના વાળ છે, બાબાજીને 4-4 ફૂટની મૂછો છે, એ કોઈ સ્પિરિચ્યુઆલિટી નહીં હે, એ તો વનમાં ઘેટાઓને પણ હોય ના, કોઈ દાંત શું કાઢો છો, ખોટી વાત છે. સ્પિરિચ્યુઆલિટી એની સાથે જેટલું જોડાણ એટલો માણસ અધ્યાત્મ. બાકી દિવસમાં 10 વાર નાય તો એને મુબારક, લાંબુ ટીલું કરે એને મુબારક, કપડા પહેરે એને મુબારક, ન પહેરે એને મુબારક. સ્પિરિચ્યુઆલિટી એટલે પરમ શક્તિનો જે સોર્સ છે એની સાથે પોતાની જાતને જોડી દે. જોડાયે જીવા, બાકીના મર્યા. ડોક્ટર દર્દીને તપાસવા માંડ્યા, પેલું સ્ટેથોસ્કોપ હોય ને, હને દર્દી સાહેબ તું મરી ગયો છે. હલો કે દર્દી કે સાહેબ હું તમારી વાતું કરું છું અને હું મરી ગયો, તો હું ભીણો એ બધું ખોટું, મને તમારા હૃદયનો એક પણ ધબકારો સંભળાતો નથી. પણ સાહેબ ઓલી કાનમાં ભૂંગળી તો નાખો. પછી યાદ આવ્યું કે આ તો અહીં લટકે છે, એ લઈને પછી આ નાખી. હા હવે તમે જીવો છો. કહેવાનું શું છે કે જયારે એની સાથે કનેક્શન જોડાશે ત્યારે જીવનમાં ધબકાર આવશે, ત્યાં સુધી ધબકાર નહીં આવે. નહીં જોડાવ તો ધબકાર નહીં આવે. મરદાલ જીવન છે ત્યાં સુધી. તમે યુવાન હો, તમે ધરતીના થમકાવે તમે ધરતી ધ્રુજાવી દેતા હો, તમારે એક પડકારથી તમે નેશનને ઝુકાવી દેતા હો, તો પણ પરમ પાવર સાથે જોડાયેલા નથી તો મરદાલ છે. તો ઘણા એમ કે છે કે હવે સ્વામીજી એ બાત નહીં કરના, એસી કે ભગવાન કે સાથ જુડ જાને સે સબ હો જાતા હૈ, એ બાત ગલત હૈ. ક્યું ભાઈ? અમે ઘણું કરીએ છીએ, કઈ ધાતુ નથી. આ ફરિયાદ છે? બહુ મારા કરીએ છીએ, દંડવત કરે છે, એક પગે ઉભા ઉભા ભગવાનની પાસે ઘણું બધું કરીએ છીએ, પણ કઈ થતું. અને તમે કહો છો કે જરાક જોડો તો થઈ જાય, કઈ થતું નથી. જો આજથી 50 વર્ષ પહેલા મેં જોયું છે, એટલે મારી ઉંમર પ્રમાણે જે પણ 50 વર્ષ પહેલા પાણીના તળ એટલા ઊંચા હતા ને કે ડંકીને આમ અડ્યું નહોતું થતું. સાચું ને? તમે તો બધા મારા કરતા વડીલ છો, એટલે તમને ખબર જ હોય, ઘણા તો કુવાઓ ઉપરથી ઉભરાતા જતા. હ, ડંકીને અડ્યું ન થાય. આજ 50 વર્ષે તળ ઊંડા વહી ગયા. આજે ધમી ધમીને બાવડા ચડી જાય ને ત્યારે માંડ કળક કળક, તોય આપણને એમ થાય ડોલનું પાણી માલકોર ચડી જાય. બોલો, ડોલમાં ભરીને મૂક્યું હોય આપણે તો ઈ પાછું ચૂસી જાય. પણ જે ધમે રાખે ધમે રાખે ધમે રાખે, તળ ઊંડા વયા ગયા છે. કળયુગ છે બહાર નહીં, આપણા હૈયામાં. એટલે પાણીના તળ ઊંડા વયા ગયા છે. ધમે રાખો ધમે રાખો ધમે રાખો, પણ પથ્થર નહીં. ભગવાન નામ કરો, મૂર્તિ ધારો, ભક્તિ કરો, ઉપાસના કરો, બસ સાધનાની ડંકી ધમે રાખો. તળ ઊંડું વયુ ગયું છે, બાકી તો પાણી આવવાનું આવવાનું ને આવવાનું. એટલે તમે એક ડંકો મારીને તમે એમ કહી દો કે કેમ પાણી આવ્યું નહીં, જોઈએ રાખો ડોલ ભરાણી કે નહીં. ના, તમારા હૈયામાં કળિયુગ બહુ ભરી દીધો પહેલેથી, અને એટલું બધું તળ ઊંડું વયું ગયું સતનું. હવે એને ઉપર લાવવું, અને તમે 5 માળા ચાતુર્માસમાં નિયમ લ્યો અને 4 મહિના જેવી તેવી કરો, એમાં એકાદ માળામાં એકાદ મણકામાં નામ સ્મરણની સુરતા રહે, અને પાછા તમે પોકાર કરો કે કેમ ડોલ ભરાણી નહીં. ડંકી ધીમી રાખ, એટલે જેટલો જોડાશે એટલો ચેતનવંતો થશે. તો પરમાત્મા ચિત અચિત તત્વો છે, એમાં પ્રવેશ કરીને બહુ રૂપે થાય છે. પણ એક વાત હજી બહુ સરસ શ્રીજી મહારાજે કરી, એ વેદના ગદ્ય શ્રીમદ ભાગવતના 10મ સ્કંધમાં 87ના અધ્યાયમાંથી શ્રીજી મહારાજે આ કોટેશન આપ્યું છે, બહુ સરસ. સ્વકૃત વિચિત્ર યોનિષુ, આમાં જે લખ્યું છે એ કહું છું, સ્વકૃત વિચિત્ર યોનિષુ વિષન્નિવ હેતુતયા તરતમતસ ચકાસી અનલવત સ્વકૃતાનુકૃતિ. અર્થ સમજવા જેવો છે. ઘૂંટડા આવ્યો છો, ઓહો શું ખજાનો ભર્યો હોય છે. શ્રીજી મહારાજે જ્યાં જ્યાંથી આ મોતી છે ને એને રજૂ કર્યા છે. સ્વકૃત વિચિત્ર યોનિષુ, સ્વકૃત ભગવાને પોતે કરેલી નાના પ્રકારની વિવિધ પ્રકારની જે યોનિઓ છે તેમાં હેતુતયા આત્મારૂપે કારણપણે અંતર્યામી રૂપે વિષન પ્રવેશ કરીને શું કર્યું છે? તરતમતઃ તારતમ્ય ભાવે, ન્યૂનાધિક ભાવે, ઓછા વત્તા ભાવે, હે પ્રભુ આપ ચકાસી એટલે પ્રકાશો છો, કઈ રીતે પ્રકાશ ઓછો? અનલવત, અનલવત એટલે અગ્નિવત, વહનીવત. જેવું પાત્ર એવો અગ્નિ પ્રકાશે, એવી રીતે આપ પ્રકાશો છો. પણ એક એનાથી પણ મીઠી વાત, સ્વકૃતાનુકૃતિ ઈવત, પોતાની રચેલી આકૃતિઓની જાણે કે અનુકૃતિ થઈને જાણે પ્રકાશતા હો એમ આપ પ્રકાશો છો પ્રભુ. અને એ રીતે આપ સર્વરૂપે દેખાવ છો, બહુરૂપે દેખાવો છો. પોતાની જ યોનિઓ રચી, પોતે જ એમાં પ્રવેશ થયો, એની જેવા થઈ અને વર્તે, એટલે ભગવાન આપણને લાગે છે બહુરૂપે થયા છે. તારતમ્ય રહ્યા. હવે જો આ બહુ મજાનો જીવનનો ઉપયોગી જે વાત છે એ તમને કહું છું. તારતમ્ય ભાવે રહ્યા છે. તરતમ બે મળીને તારતમ્ય શબ્દ બન્યો. તમારે પેલું હોય છે ને પોઝિટિવ કમ્પેરેટિવ ને સુપરલેટિવ ડિગ્રી, ગુડ બેટર અને બેસ્ટ, એમ સંસ્કૃતમાં પણ એ હોય. શ્રેષ્ઠ પછી તર પ્રત્યે લાગે એટલે શ્રેષ્ઠ તર, અને તમ પ્રત્યે લાગે એટલે શ્રેષ્ઠ તમ, એ સુપરલેટિવ ડિગ્રી થઈ. તર લાગે શ્રેષ્ઠ તર એટલે કમ્પેરેટિવ થઈ, અને ખાલી શ્રેષ્ઠ હોય એ પોઝિટિવ થઈ. તો શ્રેષ્ઠ અને શ્રેષ્ઠતમ, શ્રેષ્ઠતર અને શ્રેષ્ઠતમ, એવી રીતે પરમાત્મા દરેક જગ્યાએ ઓછા વધતા ભાવે રહ્યા છે, એમાં જાણવા જેવું છે. જુઓ શું કે છે, પણ જેવા અક્ષરમાં રહ્યા છે તેવી રીતે પ્રકૃતિ પુરુષમાં નથી, અને જેવા પ્રકૃતિ પુરુષમાં છે તેવા પ્રધાન પુરુષમાં નથી, જેવા પ્રધાન પુરુષમાં છે તેવા મહત્તત્વાદિક 24 તત્વમાં નથી, જેવા 24 તત્વમાં છે તેવા વિરાટ પુરુષમાં નથી, જેવા વિરાટ પુરુષમાં છે તેવા બ્રહ્મામાં નથી, અને જેવા બ્રહ્મામાં છે તેવા મરીચ્યાદિકમાં નથી, જેવા મરીચ્યાદિકમાં છે તેવા કશ્યપમાં નથી, જેવા કશ્યપમાં છે તેવા ઇન્દ્રાદિક દેવતામાં નથી, જેવા ઇન્દ્રાદિક દેવતામાં છે તેવા મનુષ્યમાં નથી, અને જેવા મનુષ્યમાં છે તેવા પશુ પક્ષીમાં નથી. ન્યૂનાધિક ભાવે રહીએ છે. અચ્છા, તો વળી પાછો પ્રશ્ન થાય કે ભગવાનમાં આવો વિષમ્ય ભાવનો દોષ ના આવે? એને તો સર્વ સમાન હોય, અમુકમાં ઓછા અમુકમાં વધારે, એ તો સમાન ભાવે પ્રકાશતા હોવા જોઈએ. તો ઓછા વધતા શું કામ થઈ જાય છે? તો પક્ષપાત થયો ને, એની પાસે પાસે જે છે એમાં વધુ વધુ રહીએ, અને બિચારા છેટે છેટે છે એનું ભાવે એનો પૂછે. આપણે સાવ મનુષ્યો અહીંયા લટકીએ એટલે આપણામાં સાવ ઓછા ઓછા, અમુકમાં વધારે અમુકમાં ઓછા, આ તો પક્ષપાત દોષ થયો. તો કે ના, ભગવાન બધે સમાન સરખા જ છે, પરંતુ જે દ્વારા એ જેટલું કાર્ય કરાવવું છે તેટલી સામર્થ્ય યુક્ત થઈને રહ્યા છે, એટલી જ સામર્થ્ય પ્રગટ કરે છે, ક્રિયાશક્તિ પ્રગટ કરે છે. જ્યાં જેટલી જરૂર છે એટલું સામર્થ્ય પ્રગટ કરે છે. સોનો બલ્બ હોય ને 1000 વોલ્ટ આપી દો તો ધડીમ દઈને ઉડી જાય. જ્યાં જેટલું સામર્થ્ય છે ત્યાં તેટલી સામર્થ્ય રૂપે ભગવાન પ્રકાશે છે. અક્ષરમાં છે એવા પ્રકૃતિ પુરુષમાં નથી. કારણ શું? કારણ કે અક્ષર સર્વાધાર છે. અનંત કોટી બ્રહ્માંડોને અક્ષર બ્રહ્મ ધારી રહ્યા છે, અનંત મુક્તોને ધારી રહ્યા છે. તો પ્રકૃતિ પુરુષ સર્વાધાર નથી, એને કોઈને ધારવા નથી. એ અનંત બ્રહ્માંડોને, અનંત બ્રહ્માંડોના સર્જનમાં જે જોડાયા છે, પણ અક્ષર છે એ તો સર્વાધાર છે, ત્યાં વધારે સામર્થ્યની જરૂર છે. તો ભગવાન એટલી સામર્થ્યયુક્ત તેમાં રહ્યા છે. પેલા અનંત બ્રહ્માંડોના સર્જક છે તો તેમાં એટલી રહ્યા છે. વળી પ્રકૃતિ પુરુષમાં જેવા રહ્યા છે એવા પ્રધાન પુરુષમાં નથી રહ્યા. કારણ કે પ્રધાન પુરુષ અનંત પેદા થાય છે, એમાં એક એક પ્રધાન પુરુષ એક એક બ્રહ્માંડ પૂરતા જ સર્જનમાં જોડાય છે. જુઓ કાર્યભાર ઘટી ગયો હે. એટલે ભગવાન પ્રકૃતિ પુરુષમાં છે એવા પ્રધાન પુરુષમાં નથી, પ્રધાન પુરુષમાં જેવા છે એવા મહત્તત્વમાં નથી, કાર્યભાર ઘટતો જાય છે. મહત્તત્વમાં જેવા છે એવા અહંકારમાં નથી, અહંકારમાં છે એવા બીજા તત્વોમાં નથી, એવા તત્વોમાં છે એવા વિરાટ પુરુષમાં નથી, વિરાટ પુરુષમાં છે એવા બ્રહ્માંમાં નથી. કારણ કે બ્રહ્માને તો ત્રિલોકી છે હે, એટલે જેવા વિરાટમાં જરૂર પડે છે સામર્થ્યની, બ્રહ્માને જરૂર નથી. એટલે બ્રહ્માંમાં જેવા છે એવા પાછા ઇન્દ્રાદિક દેવતાઓમાં નથી, ઇન્દ્રાદિક દેવતાઓમાં જેવા છે એવા મનુષ્યોમાં નથી. જ્યાં જેટલી સામર્થ્યની જરૂર ત્યાં તેવા ભગવાન પ્રકાશે છે. પરંતુ એક બીજી વાત બહુ મજાની આમાં જે જાણવાની છે તે એનો અર્થ એ છે કે અક્ષરમાં વિશેષ શા માટે પ્રકાશે છે. એકબીજા એક બે ત્યારે વિશેષમાં સૃષ્ટિની પ્રક્રિયામાં જે જેટલો ઉપયોગી એટલા એમાં ભગવાન વિશેષ પ્રકાશે છે. અક્ષર તત્વ જેવું ઉપયોગી સૃષ્ટિમાં છે એટલા ઉપયોગી પ્રકૃતિ પુરુષ નથી. પ્રકૃતિ પુરુષ જેટલા ઉપયોગી છે એટલા પ્રધાન પુરુષ ઉપયોગી નથી. જેટલા પ્રધાન પુરુષ ઉપયોગી છે એટલું મહત્તત્વ ઉપયોગી નથી. મહત્તત્વ જેટલું ઉપયોગી છે એવું અહંકાર તત્વ ઉપયોગી નથી. જેવું અહંકાર તત્વ ઉપયોગી છે એવા બીજા 24 તત્વો ઉપયોગી નથી. જેવા 24 તત્વો ઉપયોગી છે એવો વિરાટ ઉપયોગી નથી. જેવા વિરાટ ઉપયોગી છે એવા બ્રહ્મા ઉપયોગી નથી. જેવા બ્રહ્મા ઉપયોગી છે એવા ઇન્દ્રાદિક દેવતા ઉપયોગી નથી. જેવા ઇન્દ્રાદિક દેવતા ઉપયોગી છે એવા મનુષ્ય ઉપયોગી નથી. જેવા મનુષ્ય ઉપયોગી છે એવા પશુ પક્ષી ઉપયોગી. જે જેટલો ભગવાન ઉપયોગી એટલા એમાં ભગવાન વસીને રહે છે. હવે મીનિંગ પકડજો. ભગવાન વસાવા છે એને ઉપયોગીતા શું જોઈ રહ્યા? હાથમાં આવ્યું નહીં તોય, સાંભળી લીધું તોય, આટલી બધી રાડો પાડી તોય? ભગવાનનું સામર્થ્ય મેળવવું છે, ભગવાન વિશેષ વસાવા છે હૈયામાં. જેને જેટલા જેટલા ભગવાનને ઉપયોગી એટલા એમાં વસે, એને ઉપયોગી થાવ. અને ઉપયોગી બે રીતે થવાય છે. એક સૃષ્ટિ રૂપે, બે અનંત જીવોના કલ્યાણ રૂપે. બે રીતે ભગવાનને ઉપયોગી થવાય છે. સૃષ્ટિ રૂપે, સૃષ્ટિ કોણે બનાવી છે? ભગવાને સૃષ્ટિ બનાવી છે. સૃષ્ટિ એની છે, એને પોતે ધ્યાન દઈને બનાવી છે, રસ લઈને બનાવી છે, અતિ રસ લઈને. ઝીણી ઝીણી બાબતોની હો, એક બાબત જરાય પણ એને નજરબારી નથી. એટલી સોચ વિચાર કરીને સૃષ્ટિ બનાવી છે. ભલે આપણને લાગે કે આ બધું અગડમ બગડમ હાલે છે, ના એવું નથી, આપણે અગડમ બગડમ હાલીએ છીએ. એટલી તમે સરસ મજાનો બંગલો બનાવ્યો હોય કે સરસ મજાનો બગીચો બનાવ્યો હોય, દેશ વિદેશથી નાના મજા પુષ્પ લાવ્યા હો, બિયારણ લાવ્યા હો, ફળાવ ઝાડ લવાયા હોય, પાણીની વ્યવસ્થા કરી હોય, ખાતરની વ્યવસ્થા કરી હોય, ડ્રીપિંગ પદ્ધતિની વ્યવસ્થા કરી હોય, છાંયાઓની વ્યવસ્થા કરી હોય, અને એવો રસપૂર્વક તમે સરસ મજાનો બગીચો બનાવ્યો હોય, એ બગીચાની કોઈ ડાળખી તોડે તો? હે, રસ લઈને કર્યો છે ને, એટલે તમને પ્રિય હોય કે નહીં? આ સૃષ્ટિમાં પરમાત્મા એટલો રસ લઈને આ સૃષ્ટિનું સર્જન કર્યું છે એની હિસાબ નથી. સાચ, એક જ નાનકડું દ્રષ્ટાંત તમને કહું. મચ્છર જઈને, તમે મચ્છરને જોઈને તમને કોઈ બી એમ થાય કે આમાં ભગવાને બહુ ધ્યાન રાખ્યું છે? મચ્છરને જોઈને કોઈ બી એમ થાય કે આમાં એને ભગવાને બહુ કેટલાય દિવસ સુધી વિચાર કરીને પછી એની ડિઝાઇન તૈયાર કરીએ છીએ? કેટલાય દિવસ, હા હું માનું છું ઊંટિયાને એમને બનાવ્યું છે, જેમ વધ્યો ઘટ્યો માં લોંદા મારી દીધા, તોય માળું તમે જોવો સૂઝબૂઝ કેટલી છે. એ કઈ જેમ તેમ નથી, આ તો હસવામાં કાઢીએ, પણ ઝીણામાં જેની ધ્યાન રાખી છે, ઝીણામાં જેની ધ્યાન રાખ્યું છે, એના પગ જોવો રેતીમાં ચાલવા માટે કેવા રાખ્યા છે. વાય ડઝ કેમલ રન ફાસ્ટ ઇન ધ ડેઝર્ટ? ઊંટ રેતીમાં રણમાં શા માટે ઝડપથી દોડી શકે છે? એટલે સૌ કે એના થાળી જેવા પગ છે આમ તેમ, એટલે ના ના, દેર ઇઝ નો ટ્રાફિક. ઊંટનો તમે જુઓ કેટલો ભાઈ જાલીમ વિચાર કર્યો છે. એને પાણીની કોથળી કુંધમાં રાખી, એને એક એક્સ્ટ્રા ગોગલ્સ રાખ્યા છે, હા આઈ ગ્લાસ હોય છે એ ઊંટ એની અંદર પહેરી જ રાખે છે. ગોગલ્સની તો મેન તમે હમણાં શોધ કરી. ભગવાને જે દિવસે સૃષ્ટિ બનાવીને ઊંટ નામનું પ્રાણી બનાવ્યું તે દિવસની ગોગલની રચના કરી છે. ગોગલ્સ એની અંદર જ હોય છે. એ જેવી ચાલ્યો જતો હોય તો ન પહેરે, પણ જેવી તોફાન ઉપડે ને રેતી મળે સુસડાથી બોલાવા એટલે તરત ફટ દઈને પહેરી લે. એક રેતીનો કણ ઊંટની આંખમાં ન જાય. બોલો આમ, આ કોના કોના બાપુજી બનાવ્યું? આ મેં નથી બનાવ્યું, મારી સામે શું જોવો તમે? તો હું તમને એ કહું છું, મચ્છરને જોઈને કોઈ દી એમ થાય ભગવાને બહુ વિચારીને મચ્છર બનાવ્યું છે. એક દી હાલો મને કુદરત એવો ભગવાનની દયાથી એ વિચાર આવી ગયો તો હું બહુ નાચ્યો તે દી રૂમમાં એકલો એકલો. હા કોઈ નહોતું, પછી નાચ્યો.
મેં કીધું હો હો, આપણને એમ થાય કે ભગવાન મચ્છર બનાવીને શું કામ હેરાન કરતા છે, એના વિચારો મને આવ્યા. હા, પણ એ અત્યારે કહું તો લાંબુ થઈ જાય, એ અત્યારે આપણે કેવું નથી, પણ એમાં કેટલી બધી ઝીણવટથી ભગવાને સૂજ વાપરી, બુદ્ધિ વાપરી. ઓહો હો, મચ્છર. નાનકડું કાણું હોય ને, એમાંથી કીડી વહી જાય, મકોડી વહી જાય, નાનું એનાથી મોટું કાણું હોય તો ચકલા બધા પક્ષીઓ પણ કાણામાંથી વહી જાય, નીકળી જાય બાય. મચ્છરદાનીના કાણામાંથી મચ્છર માથું મારીને ક્યારે અંદર આવ્યું? આવતા હોત તો હું કરત કયો લ્યો. ના ના, આપણે કેમ જીવત સાહેબ, અત્યારે તમે ગુડ નાઇટ ની ટીકડી નાખો કે પેલું વેપોરાઇઝર નાખો, એ બધું જ હેલ્થ ને નુકસાન કરે. કાચું કછુઆ અગરબત્તી તો મરી જાવ તો એનો જલાવાય, ભયંકર પોઈઝન છે. બધા તો ડુંભાણા કરીને બારીઓ બંધ કરીને બેઠા હો, મરી જશો. આ ગુડ નાઇટ ફૂડ નાઇટ બને ત્યાં સુધી વપરાય જ નહીં. શરીરને હવારે ઉઠો, ઢીલું કોથળા જેવું કરી નાખે, મગજના જ્ઞાનતંત્ર નુકસાન કરી નાખે, ફેફસાની અંદર પોઈઝન પોઈઝન થઈ જાય. ઓલા ડટ્ટા ચડાવી દો છો, પેલી લિક્વિડ ગુડ નાઇટના બોટલો ચડાવો છો, બધું ખતરનાક છે. પણ ભગવાને બહુ બડી સોચ સમજ કરીને એમને મચ્છર બનાવ્યું છે કે એ ઉડે ને તો જ ગતિ કરી શકે. પણ તમે મચ્છરને ક્યારે ચાલીને ગતિ કરતું નહીં જુઓ, બનાવ્યું જ રીતે, નહીતર કાણું કેવડું. આમ માથું કરી ન વયું હોય, કેમ છો જય સ્વામિનારાયણ, ના આવે. આ બિલકુલ સરળ છે મચ્છર માટે, પણ કોઈ દિવસ નથી આવી જોયું. ભગવાને એટલો વિચાર કર્યો, 16 તારની તમે નેટ બાંધીને સુઈ જાઓ, મચ્છર આખી રાત બિચારો અંદર ખોરાકની સુગંધ આવે, મચ્છર જાળીને લટકીને ઉભું હોય, અંદર જવાય નહીં, ઉડીને જ્યાં જવા જાય તો જાળીમાંથી નીકળાય નહીં. અને આપણે એ ખુશનું માંથી પવન ખાઈએ, અંદર બફારો થાય નહીં, મચ્છર કરે નહીં, એ તાજા તરવા થઈને પાછા. આપણું ધ્યાન કેટલું રાખ્યું ભગવાને મચ્છર બનાવવામાં, કે ઉડે ને તો જ ગતિ કરી શકે, ચાલીને કોઈ બી ગતિ ન કરી શકે, એને બનાવ્યું જ એવી રીતે, નહીતર એ કાણામાંથી ગરી જાય. અને હાવ ઝીણા કાણા રાખો તો આપણે બફાઈને મરી જાય, હા ઓગળી જાય હવારે ગારો ગારો. બોલો ઘનશ્યામભાઈ, નથી વિચાર કર્યો? ના ના, તમારું હૃદય હા પાડે છે કે નહીં? એકદમ પરફેક્ટ ડિઝાઇન તૈયાર કરી. કેટલા યુગો પહેલા જ્યારે મચ્છરદાની નહોતી ત્યારે એને ખબર છે કે મચ્છરદાની આવવાની છે, એટલે ડિઝાઇન એવી જ કરી કે આરામથી મારા દીકરાઓ બધા પડે. કળા રે અપરમ પાર વાલા, એમાં પહોંચે નહીં રે વિચાર એવી તારી, કળા રે અપરમ પાર. તો આવો રસ લઈને જેને સૃષ્ટિ બનાવી હોય, એ સૃષ્ટિની કોઈ તીરખી ડાળખી તોડે, વિધ્વંસ કરે, નાશ કરે, તે માલિકને ગમે? સૃષ્ટિને ઉપયોગી થાવ, પશુ પક્ષીઓ મનુષ્યો એની જેટલી જે પરમાર્થ ભાવે ભગવદ ભાવે સેવા કરે છે, એનામાં એટલા પરમાત્મા વસે છે. આ કોઈ રામજી કાનજી માનજીની કોઈ સેવા નથી કરતું, પણ ઘણા લોકો નથી કરી શકતા. આ તો ફલાણો છે, આ તો ફલાણો છે, હવે એને ખવડાવીને શું, પેલાને ખવડાવીને શું, એ નથી બેઠો. એમાં કોણ બેઠો છે? માલિક બેઠો છે. એની સૃષ્ટિના છે આ બધા. એટલે કોઈ દુખિયારો હોય, કોઈની સહાય હોય, એને તમે જેમ જાળવો એને. અરે સાસુ વહુને ત્રાસ ન આપે, વહુ સાસુને ત્રાસ ન આપે, તોય સૃષ્ટિની સેવા થઈ. કારણ કે સાસુએ ભગવાને બનાવે છે, વહુએ પણ ભગવાને બનાવી છે. એકબીજા એકબીજાને ત્રાસ ના આપે, સૃષ્ટિને રમણીય બનાવે, ભગવાન ખુશ થાય, મારો બગીચો સાચવે છે. આ સૃષ્ટિની સેવા છે. અને જે આતંકવાદીઓ ત્રાસ ફેલાવીને મારી નાખે, વિધ્વંસ કરે, હાહાકાર ફેલાવે, એના ઉપર ભગવાન પ્રસન્ન ન થાય. ક્યારે કોઈની હત્યા ન કરી, થાય એટલી સેવા. પૈસો કામનો શું છે ભાઈ, મરી ગયા એનો બધાનો પીડ્યો જો છે, પણ ઘણા તો બસ થપ્પી મારી મરીને ગોઠવતા જ જાય, ગોઠવતા જ જાય, ગોઠવતા જ જાય. બોલો. આ ઘણા અમને હરિભક્તો હોય ને કહેતા હોય, સ્વામી એ અમને તો સત્સંગમાં બહુ રસ આવે છે, કથામાં બેસીએ, સાધુ પાસે બેસીએ, માળા કરીએ, પૂજા કરીએ, એ આપણું આપણું લાગે છે, પોતા પોતા આપણું લાગે છે, ભગવાનમાં એવું હેત છે, પણ સ્વામી મારે ઉપાધિ છે. ઘણા એવું કહેતા હોય છે, મારા ઘરના ને જરાય સત્સંગ અડતો નથી, અમારા દીકરાઓને મૂળ અડતો નથી, ક્યારેક ક્યારેક કથા વાર્તામાં આવે પણ હજી એને જોઈ એવું જામતું નથી. ભાઈ કાન ખોલીને સાંભળી લ્યો, હજાર વાર કથામાં લાવશો તો કદાચ અસર થવી છે, અને પ્રભુ વસી ગયો તો વસી ગયો, પણ તમારે ઇમરજન્સી અસર કરવી હોય ને તો આ જ ઉપાય છે. એ પરિવારને, તમારા પત્નીને, બાળકોને, તમે પોતે સ્વયં બળ જોતું હોય, ભગવાનનો પ્રવેશ જોતો હોય, એનો આવેશ જોતો હોય, સામર્થ્ય જોતું હોય, ભગવાનની સેવા કરો, મંદિર વાળો, ફુલહાર કરો, શણગાર કરો, ના ભક્તોની સેવા કરો, અનાજ સાફ કરો, શાક તમારે લાવો બૈરાવો. અને કથા વાર્તા સાંભળી કરીને ફૂલ ફટાકે જેવા થઈને ફરી જાય. તમે એમ માનો કે મેં બહુ સત્સંગમાં પ્રીતિવાળા છે, એ મને બળ આવશે જ નહીં, સત્સંગમાં ક્યારે પ્રેમ થશે જ નહીં, એની અંતર શુદ્ધિ થશે જ નહીં. સેવા કરશે ત્યારે પાપ બળશે, અને પાપ બળશે ત્યારે હરીશો ચોખ્ખો થઈને ભગવાન પ્રકાશ છે. બેસાડો એને. ઘણા ના હરિભક્તોના બૈરાઓ ઘરની બહાર નીકળે નહીં, મંદિરે આવે, દર્શન વ્યા જાય, કઈ નહીં, કોઈ સેવામાં કોઈ લગાવ નહીં. અને અમુક ઘરના કુટુંબી બૈરાઓ જો રાત દિવસ ઠાકોરજીને માટે, ભક્તો માટે, સત્સંગ માટે કંઈક ને કંઈક કરે જ રાખતા હોય. અહીં એક લક્ષ્મીબા આવે છે, આહિર ચાર વાગ્યામાં વહેલા આવી જાય, વાળે ચોળે પોતા કરે ધોવે, આહા હે, એટલો ભગવાન વસે છે. અમુકના કોઈ અડે જ નહીં, અડે જ નહીં. ઘણા એવા આવે ફૂલ ફટાક્યા જેવા હરિભક્તો ઘણા હોય, આવે કથામાં બેસે, દર્શન કરે, પંખો કરીને પગ ઉપર પગ ચડાવીને બેસે, બહુ સરસ. હા બેસે, તરસ લાગેલે સરસ મજાનું ઠંડુ પાણી પી આવે, પ્રસાદ વેચો તો સરસ મજાનો પ્રસાદ લઈ લે, ડબલ લઈ લે, ખબર ના પડે એમ. સામૂહિક ભોજન હોય તો જમવા બેસી જાય, હે, પણ જોઈ જોઈ એના અંતરમાં બળ ન હોય. બેસે હાડ પિંજર બેઠું હોય એમ. અરે ગમે તેટલું વાંચો, ગમે તેટલી કથા સાંભળો, જ્યાં સુધી ભગવાનને ઉપયોગી ન થાવ ત્યાં સુધી ભગવાન હૈયામાં આવતો નથી, પ્રવેશ જ ન થાય. તમે આ સ્થાનમાં આવતા હો, આ નહીં, હું તમને બહુ ખુલ્લું કરું, મારે તો એવો પક્ષપાત નથી. કોઈ પણ ધર્મસ્થાનમાં જાઓ, તમે ત્યાં આરામ મેળવો, આશ્રય મેળવો અને આશ્વાસન મેળવો, અને તમે ત્યાં કાંઈ ન આપો તો તમે દોષમાં છો. તમે ભોગવો તો છો, પંખો કરીને બેસી જાઓ છો, ઠંડુ પાણી પીઓ છો, પ્રસાદ લ્યો છો, તો કોઈના ધર્માદાનો જ ખાવ છો ને, તો કોઈએ તો આપેલું જ છે ને, ભલે અમારું નથી બીજાનું નથી, પણ કોઈનું તો તમે ખાવ છો ને, તમે સુખી છો ને, છતાં તમને કોઈ દેવાનો ભાવ નથી થતો. કોઈ પણ ધર્મસ્થાનમાં તમે કાંઈ પણ ત્યાંથી પામતા હો તો તમારો હક છે, કારણ કે કોક જાળવે છે, કોક પૈસા આપે છે ત્યારે પંખા થાય છે, લાઇટોના બિલ ભરાય છે, કોઈ આપે તો છે ને, તો તમે કેમ કહો તમારે કાંઈ જરૂર નહીં, ઘણા દેનારા થી દેનારા છે, તઈ ટુંડા તને મળે છે, ટણો પા તમે દો તો બળ આવશે, તો ઋણ ઉતરશે. ત્રણ જણા અમદાવાદના હતા, પછી વિચાર કર્યો કે આજે રજા છે, આપણે પિકનિક ઉપર જઈએ. ત્રણેયને ઈરાદો થઈ ગયો કે આ જઈએ, પણ ત્યાં પછી વિચાર થયો કે હવે જશું જ કરે, આપણે ખાઈશું હું આખો દિવસ. ત્યાં એક જણો કે એમાં ચિંતા નથી, હું મારે ઘેરથી થેપલા અને બટાકાની સૂકી ભાજી જેવું શાક બનાવી હું લેતો આવીશ. તો બીજો દોસ્તાર કે ઓહો તો કઈ વાંધો નહીં, હું જરા સુખડી કે એવું કોઈ મિષ્ટાન બનાવતો આવીશ. ત્યાં ત્રીજો બોલ્યો, એને પૂછ્યું ભાઈ તું શું કરી, તો હું મારા ભાઈને લેતો આવીશ. આને શું કહેવાય, ટણપા. બસ ખાઈ જવું, વાપરવું, દેવું નહીં, કોઈ ઉપયોગમાં આવવું નહીં, એ ખળીના બે ભાગ કરવાની. જે સાધુ જેટલો ઉપયોગી થાય ને એટલો એમાં ભગવાનને સાધુ વસે, જે હરિભક્ત જેટલો ઉપયોગી થાય એટલો જ એમાં ભગવાનને સાધુ વસે, બાકી ભલે આંખો દી બેસે. નજર કોના ઉપર પડે, તમારે ચાર દીકરા હોય નજર કોના ઉપર પડે, તમને ઉપયોગી થતો એના ઉપર જ પડે, પછી સંબંધી હોય કે ન હોય. બીજી બાબત કલ્યાણ પરત્વે, આ ભગવાને સૃષ્ટિ બનાવી છે ને એ અનંત જીવોના મોક્ષાર્થે બનાવી છે, હે ને, એમાં જે જેટલો સહકાર આપે છે, જીવોને જેટલા ભગવાન ઓળખાવે છે, ભગવાનને રસ્તે એને પ્રવૃત્ત કરે છે, ભગવાનનું જ્ઞાન આપે છે, ભગવાનની ભક્તિ આપે છે, સંસ્કાર આપે છે, એને દોરે છે, હે, એના કલ્યાણ અર્થે તન મન ધન થી ખર્ચાય છે. દોડી દોડીને કોઈ ભગવાનના ભક્તોને અર્થે કામ થતું હોય એમાં શરીરથી સેવા આપે છે, પૈસો હોય તો પૈસાથી સેવા આપે છે, એનામાં ભગવાન વસે છે. કારણ કે હેતુ છે કલ્યાણ માટે સૃષ્ટિ છે, ભગવાનને મદદરૂપ થાય છે. એટલે તો સાધુના હૃદયમાં ભગવાન અખંડ વસીને રહ્યા છે એમ ભગવાન પુરુષોત્તમ કહે છે. શું કામ? સાધુએ જીવન આપ્યું છે એને ઓળખાવા માટે. એટલે હા, એમાં વિવેક રાખવો, જે પછી ઓળખાવા માટે જીવતા હોય એને જ પાછા સાધુ માનવા. બાકી પછી આવ વિલાસ કરતા હોય ને એકે ધર્મનો છાંટો ન હોય ને ઉલટાનો ભગવાન ભૂલાવતા હોય એમાં હોય નહીં, એ પાછું તમારે સમજી લેવાનું. અને પોતે પોતાના જ પ્રતિષ્ઠા નાન તેન એના મોહમાં થતું હોય તો એ થોડો દોષ બહુ છે. પણ નિસ્વાર્થ કેવળ પરમાત્માના પ્રેમથી પરમાત્માને માટે જે જીવે છે એવા સાધુઓમાં ભગવાન બેઠો છે, એટલો જ ભગવાન બેઠો છે. એટલે મહારાજ કહે છે કે એવા સાધુના દ્રોહે કરીને મારો દ્રોહ થાય છે, મારા માટે જીવે છે. એ શ્રીજી મહારાજ સાધુનો સુકામ દંડવત કરવા માંડતા હોય અને આંસુમાં આંખમાં આંસુ આવી જતા પોતાના મંડિલ તોડી મોળિયા તોડીને પાગે પાટા બાંધી દેતા, તમે મને ઓળખાયો છે, તમે ન આવ્યા તો મને કોણ ઓળખાવે. કેટલા કેટલી જગ્યાએ તમે રખડ્યા છો સાધુઓ. એટલે સાધુઓમાં ભગવાન અખંડ છે. હા, તો સાધુ થઈ જવું? ના, સાધુ થવાની જરૂર નથી. જરૂર છે, આ થાવ તો જરૂર છે, પણ સાધુ ન થવાય તો કઈ નહીં. પણ સાધુને ઉપયોગી તો થવાય ને. જોગી સ્વામી ન થવાય પણ જોગી સ્વામીને ઉપયોગી તો થવાય ને. આપણે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ નથી હોતા, રાષ્ટ્રપતિ અને એમ યોગી અને ઉપયોગી. લે, સાચી વાત છે. એ યોગી થાય, કોઈ સાધુ યોગી થાય તો આપણે ઉપયોગી થાય. પેલા રાષ્ટ્રપતિ તો પેલા ઉપરાષ્ટ્રપતિ, એ પેલા યોગી તો આપણે ઉપયોગી. બોલો સ્વામી શું કામ છે, બોલો સ્વામી શું કરશું, બોલો સ્વામી સત્સંગને અર્થે બોલજો. ઉપયોગી, અને સાધુની નજર પડે જ ક્યાં ઉપયોગી હોય એને. બાકી તો ઘણા આંગળા નાખી નાખીને ઘસી ઘસીને પગે લાગે, બેહા સ્વામી વાતો કરો, હા શું પુરુષોત્તમ મળ્યા છે, પણ કોઈ કામમાં આવ્યો? કોઈ દી તે એમ કીધું કે સ્વામી સત્સંગમાં કઈ જરૂર હોય કેજો, અમારે ગાડી છે, આ છે, પૈસા છે, બધી સગવડતાઓ છે, હ? કોઈ દી બોલ્યા? તમારે ધ્યાન રાખો, તમને એમ થાય કે અમે ગલામ 5-5 રૂપિયા નાખી દઈએ છે, મહિને દાડે 25-50 રૂપિયા આમ પોંચ ફડાવી દઈએ છે, ભગવાન ઉપયોગી થઈ જ છીએ, એટલે અમે તો ભગવાન વસે જ ને. યાદ રાખો, સાધુઓ એનો પ્રેમ એની કૃપા જોતી હોય તો જે સાધુની રાજ ઉપર જોતો હોય એ સાધુને ઉપયોગી થવું પડે. 1000 વર્ષ એની પાસે બે રાજી નહીં થાય, પણ તમે જો એવા ઉપયોગમાં હો આશીર્વાદ ઢળી જાય. કેવું ન પડે, વસો ગામના એક અમીન પટેલ, એને મકાન બનાવ્યા બહુ સરસ. પછી એમ થયું મહારાજને, સ્વામિનારાયણ ભગવાન શ્રીજી મહારાજ સત્સંગી હતા એટલે ગરડે આવ્યા, મહારાજને વિનંતી કરી. જોજો પ્રસંગ, મહારાજ એને વિનંતી કરી, આપ પધારો, અમારા નવા મકાન છે એમાં આપના પાવન પગલા થાય, તો અમારા ગ્રહસ્થોને બીજી શું અપેક્ષા હોય, આપ પધારો, તમે ધન્ય થઈ. આટલું બોલીને અટકી ગયા હોત તો વાંધો નહોતો, પણ પાછા એમ બોલ્યા, પણ મહારાજ મને એમ છે કે તમે અમારે ત્યાં ક્યાંથી આવો, કારણ કે તમે તો દાદા ખાચરને જ ભાળો છો, બીજાને કોઈને ભાળતા નથી. આવું વેણ માર્યું પુરુષોત્તમ નારાયણ ને ઓલા અમીને. પૈસા વાળા હોય ને એ ગમે તેમ ઘગડાવે સાધુ ને, ઘણા કહી દે તો અમે ગાડી લઈને આવીએ તો તમે જાવ છો ને, હવે ગાડી મંગાવી જોજો. એવો ગર્વ ન રાખો, સાધુ સંકલ્પ કરે ને તો ગમે ત્યાંથી આવે. સાચો સાધુ તમારે હોય તો ઉપયોગી થાવ. અને મેણું માર્યું કે તમે તો દાદાને જ ભાળો ને, એટલે અમારે ત્યાં ક્યાંથી આવો. મહારાજ આડે પડખે પોઢ્યા હતા ને બેઠા થઈ ગયા, મુક્તાનંદ સાહેબ બધા બેઠા હતા. પટેલ માખા મહારાજનો ચહેરો ફરી ગયો. પટેલ, આ મુક્તાનંદ સ્વામી તમારા વસો ગામ તમારું ને? હા મહારાજ, વસો ગામને પાદર હમણાં, દોઢ મહિના સુધી ગામને પાદર વડલાની નીચે રહ્યા, દોઢ મહિનો તમારે વસો ગામને પાદર રહ્યા સાધુ. આ મુક્તાનંદ સ્વામી અને સંતો મંડળ, તમે કોઈ દી એને ચપટી લોટનું પૂછ્યું? તમે એને ગરણા જેટલું એક વેચ જેટલા લુગડાનું પૂછ્યું? તમે તમે એને ક્યારેય પૂછ્યું સાધુ ને તમે હાજા છો, માંદા છો, ભૂખ્યા છો, ટાઈટ વાય છે, સગવડતાની જરૂર છે, મારી પાસે પૈસો છે, મારે સગવડતા છે, તમે મકાન બનાવ્યા છે, તમને લઈ જવાનો ભાવ થયો? મુક્તાનંદ સ્વામી તો માં છે. અને મુક્તાનંદ સ્વામી તરત વચ્ચે હાથ જોડી, મહારાજ એ પટેલ રોજ અમારી પાસે આવતા, રોજ અમારી પાસે બેહતા, રોજ અમારી વાતો સાંભળતા. મહારાજે કપાળ કૂટ્યું, કપાળ ત્રણ વાર. એ સ્વામી રોજ આવે ને વાતો સાંભળે તો શું પાક્યું? કેતા કેતા મારે આંખમાં આંસુ આવી ગયા. સ્વામી તમે જયારે ભૂખ્યા હો ત્યારે મને મારા પેટમાં ઝાડ લાગતી, તમને જયારે ટાઈટ વાતી ત્યારે હું ધ્રુજતો, પણ આને કોઈ દી તમને પૂછ્યું નહીં તમે ભૂખ્યા છો, તમે ટાઈડે ઠરો છો, એનો પૈસો શું કામનો, સત્સંગી શું કામનો, કથામાં બેસે તો શું કામનો સ્વામી? અને ઈ એમ કે છે તમે દાદાને જ ભાળો, દાદાને જ ભાળો. સ્વામી એને જરાક તો કયો, આજે 25-25 વર્ષ થઈ ગયા દાદો, 500-500 પરમહંસો મને પોતાને, કેટલા ઘોડાઓને, કેટલા હરિભક્તોને ખાધે પીધે, ખડે પગે બિચારો રાત દી ઉભો છે, તો દાદાને ન ભાળું તો પટેલ તને ભાળું? આકરા થઈ ગયા મહારાજ. દાદાને ન ભાળું તો તને ભાળું? મુક્તાનંદ છે કે મહારાજ હશે, કહેવાનું શું છે? સાધુઓ સત્સંગને અર્થે કામ કરતા હોય એને ઉપયોગી થાય તો યોગી છે. વાગડમાં આત્માનંદ સ્વામી રહેતા, 116 વર્ષની અવસ્થા, શરીર શિથિલ થઈ ગયું હોય, શરીરની ક્રિયા કરાવવી પડતી હોય, ગામમાં કોઈ સત્સંગી નહોતા, આજુબાજુથી દર્શન નહોતા આવતા, કોઈ ઉપયોગી થયું? આ ધડો લેવાનું છે, આ તો કેટલાય દર્શને આવે છે, આ તો બોલીએ નહીં, આમે આવીને બેસી જાય ને એવી વાતો કરે, કામમાં ક્યાંય ન આવે, કોઈ દી પૂછે નહી. વાગડમાં કેટલા હશે, પણ શિવલાલ શેઠ બોટાદનો નવલખો હે રહી ગયા. સ્વામી હું સેવા કરીશ. નવલખો શેઠ જેને ત્યાં કેટલાય નોકર ચાકરી, શિવલાલ શેઠ પોતે સ્વામીની ગોદડીઓ ધોવે, લુગડા ધોવે, નવડાવે, ઉભા કરે, પેશાબ પાણી સાફ કરે. આહા, કોણ રાજીપો લઈ ગયો? કોણ? શિવલાલ શેઠ લઈ ગયો. કથા જાણો છો એટલે કઈ કહેવાની જરૂર નથી. માગી લે, માગી લે, માગી લે, માગી લે, શિવા તારે શું જોઈએ છે? સ્વામી માગ્યું દેશો તો કે હા હા હા, અત્યારે મારે પુરુષોત્તમ નારાયણને સાક્ષાત સંબંધ છે, તું માગે દીકરા બેટા શિવા, અને હું ન આપું તો સ્વામી એ શિવલાલે કેવા જુઓ, યોગી આમ નહીં તો આમ યોગી. હે સ્વામી માગું? હા, 13માને દિવસે તમે મહારાજને લઈને મને તેડી જજો, ધામમાં આવવું છે. 26 વર્ષનો ફૂટડો યુવાન નવલખો શેઠ આ માયાને ખંખેરી ભગવાનની પાસે પહોંચી ગયા. ઉપયોગી થાય એમાં એટલો ભગવાન વસે. એનાથી ત્રીજી એક સરસ સરળ બાબત, અનલવત પ્રકાશો છો, અર્થાત જેવું પાત્ર તારતમ્યતાએ, સૂર્ય છે એક ધૂળમાં, પથ્થરમાં, પાણીમાં, કાચમાં, જુદો જુદો જ પ્રકાશે છે, એ તો સમાન છે. પાત્ર કેવું છે? ભગવાનને અંદર પ્રકાશવો હોય તો અંતઃ નિર્મળ કરો, જેટલું અંતર નિર્મળ થશે એટલો ભગવાન રિફ્લેક્ટ થશે, એટલો પ્રકાશ. બીજી સાધના અંતરને ઉજળું કરવાનું, કાચ જેવું કરવાની ન આવડે તો કાંઈ નહીં. રવિશંકર મહારાજ કે ઘસાઈને ઉજળા થવું, આ પાછું ઉપયોગી આવ્યું. રવિશંકર મહારાજ સરસ દ્રષ્ટાંત આપતા, કે ખેડૂતના હળમાં લગાડેલી કોષ તમે જોઈ છે? તો કે હા. શેની બનેલી હોય? ચાંદીની કે લોઢાની? લોઢાની. પણ ખેડૂતના પેટ ભરવા માટે એક લોખંડની કોષ સતત ધરતીમાં ઘસાય છે. ઘસાતા ઘસાતા રવિશંકર દાદા કે એ ખેડૂતની હળની કોષ જોઈજો, ચાંદી જેવી ધોળી થઈ જાય, ઘસાઈને ઉજળા થાવ, બસ આજ મોટો યોગ. ભગવાન તારતમ્યતા એ છે, જે જેટલો ઉપયોગી થાય
જે જેટલો સૃષ્ટિના સહયોગ આપે, જે જેટલો કલ્યાણમાં સહયોગ આપે, જે જેટલો સત્સંગમાં ઉપયોગ આવે, જે જેટલો સાધુઓનો ઉપયોગ આવે, જે જેટલો અનંતના કલ્યાણમાં કામ આવે, એટલા ભગવાન એમાં છે. તો હવે વચનાવતો પૂરું થયું. સાર રૂપે એ છે કે ભગવાન સાકાર છે, કાળ માયા સર્વેના પ્રેરક છે, નિયંતા છે, સર્વમાં અન્વય હોવા છતાં વ્યતિરેક છે, એના આંખના પલકારામાં અનંત કોટી બ્રહ્માંડો થાય છે ને લય પામે છે, અનંત જીવો ચિત અચિત તત્વો એના શરીર છે, બધામાં અંતર્યામી થઈને બેઠા છે અને નિર્વિકાર છે, વ્યતિરેક છે, સર્વસમર્થ છે, સર્વગુણના ધામ છે, સર્વ સદગુણથી મંડિત છે, કરુણાના ધામ છે, એની સાથે જીવ જોડાય એટલો પોતે સમર્થ થાય છે, એટલો એમાં ભગવાન વસે છે. ભગવાન શ્રીહરિ મને તમને સૌને એની સાથે જોડાવાનું બળ આપે એવી પ્રાર્થના સાથે વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજ.